श्री श्री राधा दामोदर भगवान की, श्रील प्रभुपाद की, श्रील गुरुदेव की, निताय गौर प्रेमानंदे। कथानो प्रारंभ करता पूर्व अब सर्व भक्तों आ भागवत सत्र में हार्दिक स्वागत करिए छे। अने साथे साथे आप सर्व भक्तों ने धन्यवाद अर्पण करू छु के कलयुग में पण भगवान नी कथाओं ने श्रवण करवा माटे आप सब यहां उपस्थित थया छो। गुरुजनों ना मुखे थी अने वैष्णव ना मुखे थी एवं सांभळ्यु छे के कथाओनी सफलता जे छे ई शेमा छे, एक प्रश्न थाय तो भौतिक जगत में कदाच लोको एवं समझता होय, हजारों माणसों की संख्या होय अने घणा बधा लोको वखाण करता होय तो व्यक्ति एवं माने के नहीं कथा सफल थई गई छे। पण वैष्णवनो समाज, भक्तोनो समाज सफलतानी व्याख्या कंईक जुदी आपे छे। ई कहे छे के कोई पण कथा કે ભગવાનનું કીર્તન ત્યારે જ સફળ ગણાય કે જ્યારે એમાં કોઈ વૈષ્ણવ ઉપસ્થિત હોય। વૈષ્ણવો તો શિલ પ્રભુપાદજીની કૃપાથી શહેરોમાં પણ આપણને જોવા મળે છે, પણ વૈષ્ણવોમાં જ્યારે શ્રેષ્ઠ વૈષ્ણવો, વાસ્તવમાં ભગવાનને પ્રેમ કરવા વાળા ભક્તો અને એવા કોઈ ભક્ત જ્યારે કથાની અંદર ઉપસ્થિત થાય, એ કથાની વાસ્તવિક સફળતા છે। કથાનો કદાચ પ્રારંભ ન થયો હોય પણ વૈષ્ણવોના આગમનથી એ કથા શરૂ થતા જ સફળ થઈ જાય છે। મારું, તમારું અને સુરતના પ્રત્યેક શ્રોતાઓ જે આ કથાને અહીંયા બેસીને કે ટીવીના માધ્યમથી સાંભળી રહ્યા છે, બધાનું પરમ સૌભાગ્ય છે કે એવા જ એક પરમ વૈષ્ણવ શ્રીમાન કુંડલ કૃષ્ણ પ્રભુ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો મહામંત્રથી એમનું સ્વાગત કરીએ। હરે કૃષ્ણા હરે કૃષ્ણા ના કૃષ્ણા હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે।
અને એક સત્ય વાત તમને કહું ભક્તો, કારણ કે વ્યાસપીઠ ઉપર બેઠી અને ખોટું બોલવામાં આવે તો વાસ્તવમાં ભાગવતનો અપરાધ થાય, હેને ભક્તોનો અપરાધ થાય। પણ વાસ્તવિકતા એ છે ભક્તો કે આ ભાગવત કથાનું મૂળ, હે હું આજે અહીંયા તમારી સામે ઉપસ્થિત છું તો એમાં કુંડલ કૃષ્ણ પ્રભુનો હાથ છે। કારણ કે આપણા ગુજરાતી સમાજમાં એમણે જ્યારે પ્રથમવાર કથાનો પ્રારંભ કર્યો અને એમની કથાઓને સાંભળીને વાસ્તવમાં આ ભાગવતમાં કાંઈક કાંઈક અમારું મન લાગતું હતું કે નહીં, આ ભાગવત વાંચવા જેવો ગ્રંથ છે। 2006-2007 સાલમાં ખૂબ એમના મુખેથી કથાઓનું શ્રવણ કર્યું છે અને આજે પણ પ્રભુજી તો કથાઓ નિરંતર વહાવી રહ્યા છે, તો એમને વિનંતી કરીએ કે આ કથાનો પ્રારંભ એમના શુભ શબ્દ એમની વાણી દ્વારા કરે અને આપણને સૌને ધન્ય કરે।
Thank you. જય જય શ્રી રાધે શ્યામ. તો બધા ધર્મપ્રેમી, કૃષ્ણ કથા ભાગવત પ્રેમી, વૈષ્ણવ અને ભક્તિમતી વૈષ્ણવી માતાઓને ધન્યવાદ. શ્રીમદ ભાગવત કથાથી મોટું કોઈ ધન નથી. શ્રવણમ તો વરમ મન્ય. બદ્રિકા આશ્રમમાં નારદ મુનિ સનકાદિક મુનિઓને મળ્યા. પદ્મપુરાણ ભક્તિ મહાત્મય ભાગવત મહાત્મયમાં વર્ણન છે. તો કીધું નારદજીને સનકાદિક મુનિઓએ કે ભાગવત કથા શ્રવણથી સર્વશ્રેષ્ઠ પરમ ધન બીજું કાંઈ નથી. અને જ્યારે એ નારદ મુનિએ પ્રેમપૂર્વક પ્રાર્થના કરી અને સનકાદિક મુનિઓ દ્વારા હરિદ્વાર ધામમાં ગંગા કિનારે ભાગવતનું આયોજન થયું, તો હજી વક્તા વ્યાસપીઠ ઉપર બેઠા અને મંગલાચરણ નહોતું કર્યું સનકાદિક મુનિઓએ. તો ત્યાં વર્ણન છે કે વેદાંતાની વેદાશ્ચ મંત્રાણી તંત્રાણી સમૂર્તય. જેટલા વેદ છે, જેટલા વેદોનો સાર ઉપનિષદ છે, જેટલા મંત્ર છે તંત્ર છે, એ બધા મૂર્તિમાન થઈને, મતલબ સ્વરૂપ લઈ લઈને અષ્ટાદશ સપ્ત પુરાણાની અને જે સાત સત્તર પુરાણો છે જે વ્યાસજીએ લખી નાખ્યા હતા પહેલા, એ બધા તથા આયુ ત્યાં આવવા માંડ્યા. તમને કદાચ ખબર હશે કે બ્રહ્મલોકમાં આજે યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ, અથર્વેદ છે ને, એ બધા મૂર્તિમાન ત્યાં બેસે છે. મતલબ સ્વરૂપે ત્યાં, આપણે કેમ ત્યાં ગ્રંથના રૂપમાં, શબ્દના રૂપમાં છે, ત્યાં દેવતાના રૂપમાં બિરાજે છે અથર્વેદ, ઋગ્વેદ આદિ. તો એ બધી વેદની ઋચાઓ, એ બધા પુરાણો, એ બધા ભાગવત એટલું મહાન દિવ્ય પુરાણ છે કે આ બધા ઉપનિષદ, વેદ અને બીજા બધા પુરાણો મૂર્તિમાન રૂપ લઈને ભાગવત કથામાં આવીને બેસવા માંડે, ભાગવતને સાંભળી અને પોતાને ધન્ય કરવા માટે. તો ભક્તો, આના ઉપરથી સહજ સમજાય કે શ્રીમદ ભાગવત કથાની તોલે બીજું કઈ ન આવે. કથા સમાનો ભુવનાસ્તિ કિંચિત. તો આપણી ઉપર આપણા કંઈક વડીલોની, વડવાઓની, ગુરુજનોની, સંતોની, ગુરુ અને વિશેષ કરીને ભગવાનની કંઈક વિશેષ અસીમ કૃપા છે કે આપણને શ્રીમદ ભાગવત અને ભાગવતના પ્રેમી વૈષ્ણવના મુખેથી આ દિવ્ય કથા સાંભળવા મળે છે. તો આનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. મનોયોગપૂર્વક શ્રદ્ધા અને આદરથી સાંભળવું અને જે કાંઈ કથા શ્રવણ કરીએ એનું ચિંતન કરવું અને આ કથામાં જે ચરિત્રો આવે, પ્રહલાદ મહારાજના કંઈક દિવ્ય ગુણો, નારદજીના કંઈક દિવ્ય ગુણો, સનકાદિક મુનિઓના દિવ્ય ગુણો, આ જે ભગવાનના પ્રેમી પાર્ષદોના પવિત્ર ચરિત્ર છે ને, એને આપણા જીવનમાં ઉતારવા જોઈએ, એવા બનવાનો આપણે વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ. કારણ કે ભાગવત કથાનો સાર છે કે આપણે બધા ભાગવત બનીએ. ભાગવત બનીએ એટલે કે વૈષ્ણવ બનીએ, બીજા શબ્દોમાં ભગવાનના બનીએ. અને ભગવાનના બનશું તો ભવસાગરથી તરી જશું. તો ભાગવત ભગવાન આપણને ભવસાગરથી તારવા માટે, બીજા શબ્દમાં કહે તો ભાવસાગરમાં લઈ જવા માટે પ્રગટ થયા છે. અને કળિયુગના જેટલા પાપ, તાપ, દોષ છે એ બધાને દૂર કરવા માટે પુરાણ અર્ક ભાગવત સૂર્ય વ્યાસ ભગવાને પ્રગટ કર્યું છે. તો વિશેષ સમય ન લેતા બસ તમને કેવલ યાદ કરાવ્યું કે બધા વેદ, પુરાણ, ઉપનિષદો અને બધા ઋષિમુનિઓ અને બધા દેવતાઓ ભાગવતમાં આવી કથા સાંભળી અને પોતાનું સૌભાગ્ય માને છે, છતાં એ લોકોને દુર્લભ છે. પણ આપણને બધાને પ્રભુપાદજીની કૃપાથી, અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજની કૃપા છે કે એમના શિષ્યો, પ્રશિષ્યોની, વૈષ્ણવોની દ્વારા આવું સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન થાય છે. એમાં યથાશક્તિ તન મન ધનથી ભાગ લેવો, વિશેષ કરી અને એને સાંભળવું અને જીવનમાં ઉતારવું, આ સૌથી મોટી સેવા. તો બસ બધા વૈષ્ણવને ધન્યવાદ. અને હું તો અહીંયા કહેવા નથી આવ્યો, સાંભળવા આવ્યો છું. પ્રભુજી નો પ્રેમ આગ્રહ અને નિવેદન એટલે મેં કીધું બે શબ્દો કહીએ તો ખુરશી આપી. તો હું ગયો તો પ્રભુજી મને કે ખુરશી આપ્યો, ખુરશી હાટું. મેં તો દિલ્હીમાં બાંધે બધા, મેં તો મને રેવાય દો ઉભા ઉભા, પણ તોય આપી. તો પછી મેં કીધું થોડુંક લાંબુ ખુરશી, થોડું લાંબુ થાય ઉભા ઉભા જલ્દી પતે. તો મારી કર્કશ વાણીનો કોઈ સાર નથી. પ્રભુજીને આપણે નિવેદન કરીએ કે પ્રેમથી આપણા સમજીને આપણને ભાગવત પીરસે અને આપણે બધા ભાગવતને આત્મસાત કરી અને પ્રભુના પ્યારા બનીએ. એકવાર મહામંત્રથી વાણીને વિરામ આપું અને પ્રભુજીને ધન્યવાદ આપીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ખૂબ ધન્યવાદ શ્રીમાન કુંડલ કૃષ્ણ પ્રભુને. સંક્ષિપ્તમાં ભાગવતની મહત્તા બતાવી છે, તાવો એ ભાગવતની મહત્તાથી જ આજના સત્રનો પ્રારંભ કરીએ. મંગલાચરણ દ્વારા ગુરુ વૈષ્ણવો અને પરંપરાને અને ભગવાનને પ્રણામ કરી ચૂક્યા છીએ. પુનઃ ફરી એકવાર સમસ્ત વૈષ્ણવોના ચરણોમાં પ્રાર્થના કરી અને આજની આ કથાનું સત્ર પ્રારંભ કરીએ. કુંડલ કૃષ્ણ પ્રભુએ આપણને બતાવ્યું કે સમગ્ર વૈદિક સાહિત્ય જેટલું છે, જેમાં ચાર વેદ, ઉપનિષદો, પુરાણો, એ બધાનો સાર જે છે એ છે આ શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમનું જો કોઈ શ્રવણ કરે તો વાસ્તવમાં એ સમગ્ર વેદોના સારને જાણી લે છે. અને સમસ્ત વેદોનો સાર શું છે? સાર છે ભગવાન. અને એ ભગવાનને વ્યક્તિ ઠીક ઠીક જાણે છે આ શ્રીમદ ભાગવતમને સાંભળવાથી. એક પ્રશ્ન મનમાં થાય કે ભાગવતની મહિમા અનેક ગ્રંથોમાં છે, અનેક પુરાણોમાં છે, તો એવું શું છે આ ભાગવતની અંદર જેના કારણે અનાદિકાળથી લોકો આ ભાગવતનું શ્રવણ કરતા આવ્યા છે? ભક્તો, એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. શાસ્ત્રોએ આને દ્રઢ સાબિત કર્યું છે. શા માટે? તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એને સાબિત કરવા માટે અનેક કારણો શાસ્ત્રમાં પ્રસ્તુત છે, પણ એમાંથી એક કારણ છે કે કૃષ્ણમાં 16 કળાઓ છે. 16 કળાથી પૂર્ણ છે એટલા માટે એને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવામાં આવે છે. એવું નથી કે એનામાં 16 કળા છે એટલે જ પૂર્ણ પુરુષોત્તમ છે. આ એક કારણ છે, આવા અનેકો કારણ છે. તો એ કૃષ્ણ જેમ 16 કળાઈથી યુક્ત છે, એમ એ કૃષ્ણની જે કથા છે એ તે 16 કળાઈથી યુક્ત છે. જો તમે શ્રીમદ ભાગવતમના અલગ અલગ શ્લોકોમાં જાઓ જ્યાં ભાગવતમની કંઈક મહત્તા એના ગુણ બતાવવામાં આવ્યા છે, તો એ જ શ્રીમદ ભાગવતમમાં તમને આ 16 કળાઓ જોવા મળશે. તો એ 16 કળાઓમાં સૌથી પહેલી કળા છે કે કથા જે છે એ મધુર છે. અને કેમ ન હોય? કારણ કે ભગવાનના મુખેથી નીકળેલી છે. આ શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા, આ ભગવાનના મુખેથી નીકળેલી છે. અને એમાંય કહે છે કે સુખદેવ રૂપી પોપટની ચાંચ લાગવાથી આ વધારે મધુરાથી મધુર થઈ ગયું છે. બહુ સુંદર આ ભાગવતની તુલના એક ફળ સાથે કરવામાં આવી છે. ભાગવત એક ફળ છે, ભગવાનના મુખેથી પ્રાપ્ત થયું છે અને સુખદેવ રૂપી પોપટે એમાં ચાંચ મારી છે, હે ને? તો એનાથી વધારે મધુર થયું. પણ છતાં કળિયુગમાં એની મધુરતાનો એટલો ટેસ્ટ આવતો નહોતો, રસ નહોતો આવતો એમાં. તો શિલ પ્રભુપાદજીએ ઈ ભાગવતમમાં પોતાની કલમ ચલાવી અને ઈ ભાગવતને મધુરાથી મધુર બનાવી દીધું. કે કળિયુગના જીવ ખાસ કરીને આપણી જેવા લોકો આ ભાગવત તમને સરળતાથી સમજી શકે, મધુર છે. બીજી કળા છે કે કથા જે છે એ મંગલનું મૂળ છે, મંગલ મૂલા. કથા ક્યારેય અમંગળ નથી કરતી. જ્યારે કથાનું શ્રવણ કરો, એક શ્લોક સાંભળો, આખી કથા સાંભળો કે કથાના એક અધ્યાયને સાંભળો, એ કથાનો એક એક શબ્દ વ્યક્તિનું મંગલ કરવા વાળો છે. એટલા માટે જ ગોસ્વામી તુલસીદાસજી લખ્યું છે ને, મંગલ કરની કલિમલ હરની, મંગલ કરની તુલસી કથા રઘુનાથ કી.
મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી.
આમ તો આખો છંદ છે, પણ કથાના મંગળની વાત ગોસ્વામીજી આ એક પદમાં કહે છે. મંગલ કરની કલિમલ હરની, કેવલ મંગળ નથી કરતી, કળિયુગના જે દોષ છે, જે મળ છે, એનું હરણ કરી લે છે. અને મંગળનું મૂળ હોય છે પણ એ ક્યારેય દેખાતું નથી. એક પ્રશ્ન થાય મનમાં કે તમે કહો છો કથા મંગળનું મૂળ છે, તો એ મૂળ દેખાતું કેમ નથી? કથાનું મૂળ એટલે નથી દેખાતું ભક્તો, કારણ કે બહુ ઊંડું છે, બહુ ઊંડું છે મૂળ. આ મંગલ મૂળ મને પહેલા નહોતું સમજાતું, પણ અત્યારે જો આપણી ભાષામાં કહું તો આ કથા અહીંયા ચાલે છે અને આ કથા ટીવીના માધ્યમથી માનો નવસારીમાં કે સાઉથ ગુજરાતમાં બધા લોકો શ્રવણ કરે છે, અને એ ટીવીના માધ્યમથી કથા સાંભળી અને એ નવસારીમાં કે વાપીમાં બેઠા બેઠા હરે કૃષ્ણ મહામંત્ર જપવા માંડે, એને આટલું ઊંડું મૂળ છે કથાનું. સમજે? કથા સુરતમાં થઈ રહી છે પણ આનું મૂળ બહુ ઊંડું જાય છે. અને વડલો તો કથાનો પર્યાય રહ્યો છે પહેલેથી. ઈ કદાચ ભગવાન શિવ માતા પાર્વતીને કથા સંભળાવતા હોય તો ત્યાં જાડ વડલાનું છે. સુખદેવ ગોસ્વામી જ્યાં કથા કરવા બેઠા હતા ન્યાય વડલાનું ઝાડ હતું. તો વડલો હંમેશા કથાનો પર્યાય છે, કારણ કે વડલાનું મૂળ દેખાતું નથી પણ એનું મૂળ વડવાઈના રૂપમાં પ્રસ્તુત થાય છે, કે જે વડવાઈનો આધાર લઈ અને ફરીથી બીજું વૃક્ષ એમાંથી નિર્માણ થાય છે. કારણ કે વડવાઈ દ્વારા જેમ જોડવામાં આવે એમ કથા જે છે એ ભગવાન સાથે જોડે છે. એટલા માટે આપણને ખબર ન પડે કે આ કથા આપણું કલ્યાણ કરે છે કે નહીં, પણ વાસ્તવમાં એ કથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરી રહી છે. આપણને એવું લાગતું હોય કે હું કથામાં જઈને બેઠો, મેં ભાગવત સાંભળ્યું પણ મને કાંઈ લાગતું નથી કે મારામાં ફરક પડ્યો હોય, આ આપણો વહેમ છે. કારણ કે આચાર્યોએ જે લખ્યું છે એ ખોટું નથી, કે એક શબ્દ કથાનો કાને પડે અને એનું મંગળ ન થાય આવું ક્યારેય સંભવ નથી. કારણ કે કથા તો મંગળનું મૂળ છે, અને મૂળ ક્યારેય જમીનની બહાર ન હોય એમ કથા અંદરથી, હૃદયથી, મનથી વ્યક્તિનું કલ્યાણ કરે છે, ભલે દેખાતું ન હોય એ બીજી વાત છે. એટલા માટે બીજો ગુણ કથાનો છે, મંગળનું મૂળ છે. ત્રીજું છે ગૂઢતા, ગુહ્ય છે કથા. કોઈ વ્યક્તિ એમનામ કથાને વાંચવા બેસી જાય અને વિચાર કરે કે આ ભાગવતને હું સમજી લઉં, આ સંભવ નથી. માની લો કોઈ ભાગવતના ગ્રંથને ઘરે લાવે અને એ ગ્રંથમાં શ્લોકો હોય, અનુવાદ હોય, એ શ્લોક અને અનુવાદનો આશ્રય લઈ અને કોઈ વ્યક્તિ ઠીક ઠીક ભાગવતને એના યથાર્થ રૂપમાં ન સમજી શકે. માની લો પ્રભુપાદજીની જેમ ટીકા લખેલું હોય, તાત્પર્ય વાળું હોય, તો વાંધો ન આવે. અને નહીતર પછી અનેક તર્ક ઉભા થાય મનમાં ભગવાન સાકાર છે કે નિરાકાર છે, આ આત્મા જે છે એ હશે કે નહીં હોય, અનેક પ્રકારના તર્ક અને એ શ્લોક એ લીલાઓના મૂળ સુધી નથી પહોંચાતું, અને ભગવાન કે ભક્તો પ્રતિ વ્યક્તિ અપરાધ કરી બેસે છે. કારણ કે કથાની જે ગુહ્યતા છે એને સમજતા નથી. એટલા માટે ગુરુ અને પરંપરાનો આશ્રય લેવો પડે છે, કે ગુરુઓ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે અને એ જ માર્ગદર્શન અનુસાર આ કથાઓનો પ્રવાહ જો ચાલે તો વ્યક્તિ સરળતાથી આની સમજી શકે, અને નહીતર કદાચ આખું જીવન ભાગવત વાંચે પણ એ ખબર નહીં પડે કે ભગવાને આ લીલા શા માટે કરી હતી. મન અટવાતું રહે છે, કારણ કે ભક્ત નહીં હોય તો કોણ સમજાવશે? કારણ કે સમુદ્ર કરતાય વધારે ગુહ્ય છે ભગવાનની આ કથાઓ, અને ગોપનીયથી ગોપનીય છે. ચોથું કહે છે, ત્રણ વસ્તુઓનું હરણ કરે છે. કથા જે છે એ સંદેહ, મોહ અને ભ્રમ, આ ત્રણેય વસ્તુને આપણા હૃદયમાંથી ખેંચીને બહાર કાઢી નાખે છે. અને એનું ઉદાહરણ કોઈ પ્રમાણ, સંદેહ હતો ગરુડજીના મનમાં, અને એ ગરુડજીએ એ પોતાનો સંદેહ કાગભૂષણજી પાસે જઈને રજૂ કર્યો, અને કાગભૂષણજીએ એમને રામકથા સંભળાવી અને ગરુડજીના સંદેહને દૂર કર્યો. મોહ કોનામાં હતો? પ્રગટ ઉદાહરણ છે અર્જુન કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુનના મનમાં મોહ પ્રગટ થયો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા કહી અને અર્જુનના મોહને કાપી નાખ્યો. અને ભ્રમ પ્રગટ થયો તો સતીના મનમાં, જે ભ્રમને આ ભાગવતની કથા દ્વારા ભગવાન શિવ સતીના ભ્રમને નષ્ટ કરે છે. તો સંદેહ, મોહ અને ભ્રમનું હરણ કરવા વાળી છે, કારણ કે આ ત્રણ જ વસ્તુ ઈ છે જે ભગવાનના વાસ્તવિક રૂપને સમજવા નથી દેતું. સંદેહ, શંકા જો હોય ભગવાનના વિષયમાં તો ઈ વ્યક્તિ ભગવાનને શરણાગત નથી થઈ શકતો. મોહ સંસારની વસ્તુઓ પ્રત્યે માયાઓમાં રહે છે, અને ભ્રમ એને ભગવાનના સ્વરૂપમાં જેમ સતીને ભ્રમ થયો હતો કથા આપણે સાંભળી છે. તો વાસ્તવમાં આ ત્રણેય વસ્તુઓનું હરણ કરી અને શુદ્ધ જ્ઞાનનો ઉદય કરાવે છે આ કથા. આ ચોથો ગુણ છે. પાંચમું છે, અલૌકિક છે. અલૌકિક માને આ લોકનું નથી. અલૌકિકનો અર્થ છે આ લોકથી જે પરે છે એવી આ કથા છે, અને ઈ કથાને સમજવા માટે લૌકિક દ્રષ્ટાંતની જરૂર પડે છે. કથા અલૌકિક છે, ભાષા ઊંચી છે, શબ્દ અઘરા છે, સમજાતું નથી, એટલા માટે જરૂર પડે છે કે લૌકિક દ્રષ્ટાંત આપી અને આ કથાને સમજી શકાય. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં વક્તાના લક્ષણોમાં કહેવામાં આવ્યું છે કે વક્તા એટલો કુશળ હોવો જોઈએ કે એ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સ્થાપિત કરી શકે, મતલબ ઉદાહરણ પ્રસ્તુત કરી શકે. તો અલૌકિક છે, અમિત, અનંત, ભગવાનની કથાઓનો કોઈ અંત નથી, હે ને? એટલા માટે જ ગોસ્વામીજી કહે છે હરિ અનંત, હરિ કથા અનંતા. સાતમું છે વિમલ, મળથી રહિત છે, અને એટલા માટે જ આવ્યું છે ને શ્રીમદ ભાગવતમ પુરાણ અમલમ. અમલનો અર્થ છે મળથી રહિત છે, કોઈ જાતનો દોષ, કોઈ જાતનો કચરો આ કથાઓમાં હોતો નથી, કારણ કે કથા એ ભગવાનનું વિશુદ્ધ સ્વરૂપ છે. આપણે માનતા હોય કે આ ભાગવતમ એક ગ્રંથ છે, એક પુસ્તક, એ પુસ્તક નથી વક્તો, એ વાસ્તવમાં ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. તો ભગવાનનું એક નામ અનંત છે, એટલા માટે એ અનંતની જે કથાઓ છે એ વાસ્તવમાં અનંત છે, મળથી રહિત છે. ભગવાન એ સ્વચ્છ છે, એને બ્રહ્માજીની સ્તુતિમાં બ્રહ્માજી જ્યારે ભગવાનના સ્વરૂપને જોવે છે અષ્ટમ સ્કંદમાં, ત્યારે કહે છે કે પ્રભુ તમારું જે શરીર છે એ સ્ફટિક મણીની સમાન સ્વચ્છ છે, એમાં કોઈ દાગ નથી. એમ ભગવાનની કથામાં કોઈ દાગ નથી. અને છતાં જો આપણને લાગતો હોય તો એ સમજી લેવું કે દાગ આપણા મનમાં છે, કથામાં નથી. હે ને, માની લો ક્યારેક આપણા મુખ ઉપર કંઈક એવું ટપકું થઈ ગયું હોય અને આપણે મિરરની સામે જઈને જોવી અને એમ થાય કે લે આપણા કાચમાં કંઈક લાગ્યું છે, હાલને ગાભો મારીને સાફ કરવાને, હે ને, કપડું લઈને સાફ કરવી, અને છતાં એ દાગ જાય જ નહીં. ત્યારે એમ થાય આટલું બધું સફાઈ કરી તો દાગ જાતો કેમ નથી? નહીં જાય, કારણ કે દાગ અરીસામાં નથી, દાગ આપણા મુખ ઉપર છે. એમ મળ કદાચ કથામાં દેખાય તો એ મળ આપણા મનમાં છે, કથામાં નથી. અમલ પુરાણ છે શ્રીમદ ભાગવતમ, અને સુંદરતા મળ નથી, કથામાં કોઈ દોષ નથી. કોઈ વ્યક્તિ કદાચ આ ભાગવતમનો ફોલ્ટ કાઢવા માંગતો હોય, ચાલો ભાગવતમમાં કથાઓનું વર્ણન થયું છે, એ કદાચ આ તો લખી નાખ્યું હશે, ખોટું હશે, કે પહેલાના ઋષિઓ નવરા બેઠા હતા, કામ ધંધો હતો નહીં, તે નવરા નવરા વાર્તાઓ લખ્યા કરતા હશે. દોષ નથી, ઇતિહાસ, સુખદેવ ગોસ્વામી કહે છે આને, આ સત્ય ઘટનાઓ છે, સત્ય બનેલા પ્રસંગો છે ભક્તો, અને મહાન વૈષ્ણવોના મુખેથી ગવાયેલા પ્રસંગો છે. અને જેમાં દોષ હોય ને, મહાન વ્યક્તિઓ એને સ્વીકાર નથી કરતા ક્યારેય. એટલા માટે આને સુખદેવ ગોસ્વામી ગાય છે, એમાં મૈત્રેય ઋષિ, એમાં નારદ મુનિના સંવાદો, હે, દોષ નથી કથાની અંદર. નવમું છે રસમય, રસથી ભરેલો છે, એટલો રસ છે આ ગ્રંથમાં કે વ્યક્તિ આનું શ્રવણ કરતા રહે છે. ત્રીજા સ્કંદમાં કપિલ ભગવાન કહે છે, સતામ પ્રસંગાન મમ વિર્જ સંવિદો ભવંતિ હ્યતકરણ રસાયણા કથા. ભગવાનની કથાઓ છે હે માતા, એ મનુષ્યના કર્ણ માટે એક રસાયણ છે. રસાયણ એટલે કેમિકલ નહીં, રસ, રસાયણ માને જે રસનું આસ્વાદન કરાવવા વાળું છે. કથા જ્યારે કાનમાં પડે છે ત્યારે વ્યક્તિને એવો અલૌકિક રસ મળે છે જે રસ આ સંસારના કોઈ ભૌતિક પદાર્થમાં નથી. અને મહાન જે લોકો નિવૃત્ત તરશેર, જેની ઈચ્છાઓ સંસારમાંથી ઉપરામ થઈ ગઈ છે, એવા ભક્તો માટે તો આ કથા સિવાય બીજું કોઈ રસાયણ છે નહીં. બસ એકમાત્ર ભગવાનની કથાઓને સાંભળે છે, એ કથાઓને ગાતા રહે છે, અને આને જ પોતાનું જીવન બનાવી લીધું છે. શું કામ? કારણ કે રસમય છે. એક વખત જે આ કથાના રસને ચાખી લે, એ વાસ્તવમાં સંસારના રસમાં ક્યારેય પડતો નથી. જો શ્રદ્ધાથી સાંભળ્યું હોય તો, નકર તો બહાર જઈને એ જ કરે પાછી, હે ને, દોષી થઈ જાય. દસમું કહે છે, બધાનું હિત કરે છે. એવું નથી આ પૃથ્વી લોકનું, ચૌદેય ભુવનનું હિત કરવા વાળું છે. હે ને, એ એક એક બહુ સુંદર તર્ક છે, એક લોજિક છે, એક ભક્તના મુખેથી સાંભળ્યું હતું કે ભગવાન ગીતામાં કહે છે કે તમારે યજ્ઞ કરવા જોઈએ, ત્રીજા અધ્યાયમાં કર્મના પ્રસંગમાં યજ્ઞ કરવા જોઈએ, કારણ કે એ યજ્ઞની આહુતિને દેવતાઓ સ્વીકાર કરે છે, અને એ યજ્ઞની આહુતિના આધાર ઉપર દેવતાઓ ટકેલા છે. તો હવે આ કળિયુગનો સમય ચાલી રહ્યો છે, લોકો યજ્ઞ કરતા નથી, તો પછી એક વિચાર આવે તો એ દેવતાઓનું કેમ હાલતું છે? એને આપણે પૂછવી ને, ક્યારેક ક્યારેક ભક્તોને જોવી કે આપણા કામ ધંધો નથી કરતા, નકરું હરે કૃષ્ણ કરે છે, તો સંસારના લોકો પૂછે, પ્રભુજી તમારું કેમ હાલે છે? તો એમ દેવતાઓના વિષયમાં કદાચ પ્રશ્ન થાય કે એનું કેમ હાલતું હશે, શક્તિ ક્યાંથી મળતી છે? કારણ કે ગીતા તો કહે છે કે યજ્ઞ જે છે એ દેવતાઓની શક્તિ છે. ભક્તો, યજ્ઞ ભલે બંધ થઈ ગયા, પણ પૃથ્વી ઉપર જે ભગવાનની કથાઓ થઈ રહી છે, એ કથાઓ દ્વારા એ દેવતાઓ ટકેલા છે. એટલા માટે બધાનું હિત કરે છે. પ્રભુજીએ જેમ કીધું કે ગંગાના તટ ઉપર જે કથા થઈ હતી, જેમાં સનકાદિક વક્તા હતા અને નારદ મુનિ ઇત્યાદિ શ્રોતા, તો એમાં એમાં જે બધા સાંભળવા માટે આવ્યા હતા, એ લોકો એ ખાલી પૃથ્વીના નહોતા, સ્વર્ગમાંથી, એની ઉપરના લોકમાંથી, પ્રત્યેક લોકમાંથી એ કથાને સાંભળવા આવતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે, બ્રહ્મલોકમાં હોય કે પૃથ્વી લોકમાં હોય કે પાતાળમાં હોય, બધા લોકોનું કલ્યાણ કરે છે. અગિયારમું છે અનંતતા. સુખદેવ ગોસ્વામીએ ગંગાના તટ ઉપર આ કથા કરી અને ત્યારથી લઈ અને આજ સુધી હજારો લાખો વક્તાઓ આ ભાગવતની કથાને બોલે છે, પણ ક્યારેય કોઈએ કીધું ન કે બસ હવે પૂરી થઈ ગઈ, રાખો હવે. સુખદેવ ગોસ્વામી આવ્યા, ગૌકર્ણજી, સુત ગોસ્વામી, ત્યાર પછી પરંપરાઓથી ઘણા મહાન આચાર્યો થયા, ઘણા ભક્તો થયા, અને ત્યાર પછી અત્યારે તે આ કથાઓ ચાલુ. પણ ક્યારેય કોઈએ કીધું નહીં કે 18,000 શ્લોક ઉપર બહુ વ્યાખ્યાઓ થઈ, હવે તો બંધ કરો. અને આટલી બધી કથા થયા પછી તે પાછી એવું નહીં બે જણાની કથા હરખી હતી, બોલો, હે ને, એક શ્લોક ઉપર એક જ હરખી વ્યાખ્યા, આવું નહીં. અરે એકના એક વક્તાના મુખેથી એકના એક વિષયમાં બીજી વાર સાંભળો તો કાંઈક નવો ભાવ, કાંઈક નવી વાત, કાંઈક નવી વિલક્ષણતા. અનંત છે કથા. આપણને એમ થાય ગોસ્વામી જે લખ્યું હરિ અનંત હરિ કથા અનંત, એ એમનામ નથી લખ્યું, કારણ કે એ લોકો તો આપણી કરતા કહી ન શકાય એટલા બુદ્ધિમાન હતા. અને એને લખ્યું છે કથા અનંત છે, કારણ કે આ ક્યારેય પૂરી થતી નથી. શેષનાગ, હજાર મુખ છે જેને, અને હજાર મુખ થી કામ શું કરે છે ખબર છે? જ્યારથી શેષનાગ છે ત્યારથી લઈ અને આજે તે કન્ટિન્યુ ચાલુ છે, એ હજારો મુખ થી ભગવાનની કથાઓને ગાય છે તોય પૂરી નથી થઈ. તો આપણે રોજ કદાચ 2-2 કલાક સાંભળવી અને કહેવી, પ્રભુજી આ પૂરું ક્યારે થાય? હે, આ પૂરું થાય એવું નથી, હે ને, જન્મ જન્માંતર સુધી રસપાન કરવા જેવું છે. માની લો તાપીના કિનારે જાવી અને આપણે એક ગ્લાસ પાણી લાવી, બીજો ગ્લાસ, રોજ ત્યાંથી ગ્લાસ ભરતા રહેવી, અને પછી કહેવી કે આ તાપીનું જળ ક્યારે ખૂટશે, એ ક્યારેય પૂરું થવાનું છે? નહીં થાય. એમ કથા જે છે એ ક્યારેય પૂરી થવાની નથી. અને 12મું છે શુભ. આ તો કળિયુગના લોકોને છે ને આમ ફીટ બેસી જાય એવું છે. કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. એમ જ્યારે મનમાં વિચાર આવે કથા કરવી છે કરો. આના માટે કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી, કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, કારણ કે જ્યારથી ભાગવતનો પ્રારંભ થાય એ મુહૂર્ત કદાચ કાળ હોય તો એ શુભ થઈ જાય કથાના પ્રભાવથી. માની લો રામાયણનો એક પ્રસંગ છે, તમે જાણો છો કે જ્યારે દશરથજીના મનમાં વિચાર થયો કે ભગવાન રામને રાજા બનાવી દેવા જોઈએ હવે, તો વશિષ્ઠજીને એમણે કીધું કે રામને રાજા બનાવવાની મારી ઈચ્છા છે. વશિષ્ઠજીએ કીધું તો એમાં રાહ કોની જોવાની છે? દશરથજીએ કે રાહ નથી જોવી, પણ તમે કોઈ સારું મુહૂર્ત જો બતાવો તો આપણે રામને રાજા બનાવી. ત્યારે વશિષ્ઠજી કહે છે, દશરથ, રામ જ્યારે રાજા બને એનાથી ઉત્તમ મુહૂર્ત આ સંસારમાં બીજું કયું હોય? બનાવી દો રાજા. અને તોય દશરથજીએ વાર લગાડી, ના ના, કાલ કરશું, હે, અને કાલ ઉપર કાળનો પ્રભાવ. પણ વાસ્તવમાં ભાગવત એવું છે કે આની ઉપર કાળનો કોઈ પ્રભાવ ચાલતો નથી, શુભ છે. જ્યારથી કથા કરો, ઘણી વાર પહેલા એવું કહેતા લોકો કે 1 મહિનાથી બીજા મહિનામાં કથા ન જ આવી જોઈએ. માનો જાન્યુઆરી મહિનાના એન્ડમાં તમે કથા લીધી હોય તો એ જાન્યુઆરીમાં પૂરી થઈ, એનો ફેબ્રુઆરી મહિનો ન આવવો જોઈએ, હે ને? આવું જૂના લોકોના મુખેથી સાંભળેલું કે કથાનો મહિનો ન બદલાય ને આ મહિનામાં કથા ન થાય. એટલા બધા બાના કથા નહીં કરવા હાટું, હે, કથા ગમે ત્યારે કરાય અને ગમે એ મહિનામાં કદાચ વહી જતી હોય ને. અને અમે તો તમને ખ્યાલ છે અહીંયા હર મહિને કમૂરતામાં જ કથા કરી, તોય કોઈ તકલીફ નથી, કારણ કે કથા પોતે શુભ છે, પોતાના સ્વરૂપમાં શુદ્ધ છે, શુભ છે, એટલે એને કોઈ મુહૂર્તની જરૂર નથી. 13મું છે પવિત્રતા. અને આ કથા એટલી પવિત્ર છે ભક્તો કે આપણે બધા અહીંયા સાંભળવા બેઠા છીએ, શું કામ? કઈક ને કઈક અંશે તો મનમાં એવું છે કે આ કથા આપણું કલ્યાણ કરશે. જીવતા જેની પાસે શરીર છે એનું કલ્યાણ કરે છે એવું નથી. આ કથા તો જે લોકો શરીર છોડી ચુક્યા છે, જેની પાસે પંચભૂતનું શરીર નથી, એવા લોકોને તારવાની ક્ષમતા ભાગવતમાં છે, પવિત્ર છે. અને એટલા માટે તે જ્યારે જ્યારે વાત નીકળે કે પિતૃઓનો ઉદ્ધાર કરવો છે તો લોકો શું કરે છે? ભાગવત કથા કરો. ગમે ઈ ધર્મ નો હોય, ગમે ઈ સંપ્રદાય નો વ્યક્તિ હોય, એ પ્રત્યેક વ્યક્તિ ભાગવત નો આશ્રય લે છે. શું કામ? કારણ કે કળિયુગના લોકોમાં એટલો દ્રઢ વિશ્વાસ છે કે આ શરીર વગરના જીવોને જો મુક્તિ આપી હોય તો એના માટે ભાગવત સિવાય બીજો કોઈ રસ્તો નથી. પરમ પવિત્ર છે કથા, 14મું છે સનાતન, જૂની નથી. હે, કીધું ને પેલા, ગમે એટલી વાર સાંભળો, નવી નવી. હે, આપણને એમ થાય કે ભાગવત તો આપણે પેલા ઘણી વાર સાંભળી લીધું, પણ જુઓ આ ભાગવત ઇસ્કોનનું ભાગવત અને બહાર જે ભાગવત થાય છે એનું અંતર આ વાતમાં સ્પષ્ટ થાય છે. ઇસ્કોનના ભાગવતમાં તમને વિશેષતા મળશે, કાંઈક નવું હશે, કારણ કે આમાં અનેક અનેક આચાર્યો એવા છે જેમણે આ ભાગવતના ફળમાં પોતાની ચાંચ મારી છે થોડી થોડી. હે, અને એ લોકોના ઉચ્છિષ્ટ રૂપ પ્રસાદને જો ગ્રહણ કરો તોય તમને એમ થાય કે બસ કળિયુગમાં આટલું આપણા માટે પૂરતું છે. જૂની નથી થતી કથા, હર હંમેશ નવી રહે છે, નવા નવા ભાવ પ્રગટ થાય છે. 15મું છે ભક્તિ. આ કથાના અત્યાર સુધીના જે ગુણ હતા એ બધા ગુણ કથાના પર્સનલ ગુણ હતા, અને હવેના જે બે ગુણ છે એ બીજાના માટે કેવી રીતે આ કથા કાર્ય કરે છે તો કહે છે, આ કથા એ ખાલી મધુર છે કે ગાવામાં મધુર છે એવું નથી, આ કથા ભક્તિ આપે છે, ભક્તિ પ્રદાન કરે છે, અને એ ભક્તિનું સાક્ષાત સ્વરૂપ જ કથાને સાંભળવી છે. શિલ પ્રભુપાદજી એમની સ્મોલ બુકના તાત્પર્યમાં લખ્યું છે કે એક વ્યક્તિ એમને પ્રશ્ન કરી રહ્યો છે કે પ્રભુપાદજી ભક્તિ કોને કહેવાય, તો પ્રભુપાદજી કહે છે કે ભગવાનના વિષયમાં સાંભળવું એ જ ભક્તિ છે. ઘણીવાર લોકો કથામાં બેઠા હોય ને તો વિચાર કરે કે કથા સાંભળીને આપણે ભક્તિ કરશું. અરે કથા સાંભળીને તમે શું ભક્તિ કરશો, તમે અહીંયા બેઠા છો એ જ સૌથી મોટી ભક્તિ છે. અને રામાયણમાં આ રીતે કીધું છે, ભગવાન રામ સબરીને કહે છે, દુસર રતિ મમ કથા પ્રસંગા. નવદા ભક્તિમાં બીજી ભક્તિ કઈ છે? મારી કથા, મારા કથાના પ્રસંગોમાં રુચિ, મમ કથા પ્રસંગ, એ ભક્તિ છે. અને 16મી કળા કથાની છે, ભક્તોનો પ્રાણ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, ગોપી ગીતનો વર્લ્ડ ફેમસ શ્લોક. ગોપીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને આટલો બધો પ્રેમ કરો છો તો એના વિરહમાં તમારા શરીર કેમ હજી સુધી ટકી રહ્યા છે, શરીર કેમ તમારા નથી નીકળી જતા, ત્યારે ગોપીઓ કહે છે આ શ્લોક, તવ કથામૃતમ તપ્ત જીવનમ. કૃષ્ણના વિરહમાં અમારા પ્રાણ તો તરત નીકળી જાય, પણ એ કૃષ્ણની કથાઓના આધારે આ દેહ ટકી રહ્યો છે. અને આવો જ પ્રસંગ એક મહાભારતમાં, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં વયા ગયા, અને દ્વારકાથી જ્યારે અર્જુન હસ્તિનાપુર પાછા આવ્યા ત્યારે યુધિષ્ઠિર મહારાજે એમને પૂછ્યું કે અર્જુન, તું કૃષ્ણનો પરમ ભક્ત છો અને તને ખબર છે કે કૃષ્ણ હવે આ પૃથ્વી ઉપર નથી રહ્યા, પોતાના ધામમાં વયા ગયા છે, પણ હે અર્જુન, તારું આ શરીર હજી સુધી કેમ ટક્યું છે? એક બહુ મોટું આશ્ચર્ય છે, કારણ કે જો તું કૃષ્ણને વાસ્તવમાં પ્રેમ કરતો હોત તો તારું આ શરીર તો ક્યારનું છૂટી ગયું હોત, જ્યારે તારા કાનમાં જે શબ્દ પડ્યા કે કૃષ્ણ આ સંસારને છોડી નીકળી ગયા છે. ત્યારે અર્જુન કહે છે, મહારાજ, હે ભાઈ, મારા પ્રાણ તો ક્યારના નીકળી ગયા હોત, પણ એ કૃષ્ણે કુરુક્ષેત્રમાં જે ભગવદ્ ગીતાનું જ્ઞાન મને આપ્યું હતું એ ગીતાના આધારે આ દેહ ટકી રહ્યો છે, નહીતર ક્યારનું મારું શરીર નીકળી ગયું હોત. તો આ કથા જે છે એ કૃષ્ણના વિરહમાં જીવવા વાળા ભક્તોનો પ્રાણ છે, એ ભક્તોના શરીરને ટકાવી રાખે છે આ કથા. નહીતર ભક્તો એટલો વિરહ ભગવાનનો સહન નથી કરી શકતા કે ભગવાનના વિરહમાં એક ક્ષણ અહીંયા રહી શકે. તો આ 16 કથા કળા ભગવાનની કથાઓમાં છે. સમયના અભાવમાં બહુ સંક્ષિપ્તમાં અને આના શ્લોકો મેં તમને નથી બતાવ્યા, આ એક એક કળાના એક એક શ્લોક ભાગવતના અલગ અલગ સ્કંદમાં છે. પ્રભુપાદજીની કૃપાથી જો ક્યારેક વાંચો એમની ટીકા તો આ 16 કળાઓના શ્લોક તમને ભાગવતમાં મળી રહેશે. અને આવી 16 કળાઓથી પરિપૂર્ણ કથા જ્યારે કોઈ વ્યક્તિ સાંભળે, ઈ જ વ્યક્તિ ઈ 16 કળાવાળા કૃષ્ણને સમજી શકે હે ને. અને જો ઈ કળાઓમાં ગડબડ થઈ હે ને તો પછી ફીટ નહીં બેહે કથા, સાંભળ્યા પછી તે રિઝલ્ટ નહીં આવે. તો આપણી બધાની અંદર શ્રદ્ધા છે કે આ કથા વાસ્તવમાં જીવનું કલ્યાણ કરે છે, પણ એમાં એક શરત છે ભક્તો. કથા કલ્યાણ કરે છે પણ જો શ્રદ્ધાથી સાંભળવામાં આવે તો. આ એક નિયમ છે કથાનો, કારણ કે શ્રદ્ધા વગરનું કાર્ય ક્યારેય સફળ થતું નથી. ધુંધુકારીને જ્યારે દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ ગૌકર્ણજીની કથાના પ્રભાવથી, અને એ ધુંધુકારીને લેવા જ્યારે એક વિમાન આવ્યું તો ગૌકર્ણજીએ પ્રશ્ન કર્યો કે કેમ એક જ વિમાન મોકલ્યું, કથા તો અહીં જેટલા લોકો બેઠા છે બધા સાંભળી છે. અને ત્યારે ભગવાનના પાર્ષદો આ શ્લોક મહાત્મયમાં કહે છે કે શ્રદ્ધા વગર કરેલો મંત્ર, શ્રદ્ધા વગર દીધેલું દાન અને શ્રદ્ધા વગર સાંભળેલી કથાનું કોઈ ફળ મળતું નથી. હા, થોડા ઘણા અંશે વ્યક્તિ પવિત્ર થાય પણ ભગવત ધામ જે છે એ પ્રાપ્ત થતું નથી. એટલા માટે શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. અને શ્રદ્ધાથી કથાને સાંભળ્યા પછી એ કથાનું, જેમ પ્રભુજીએ કીધું કે કથાનું ચિંતન અને મનન કરતા શીખો હે ને. કેવળ એવું ન સમજો કે કેટલી કથા યાદ રહી ગઈ, અહીં જેટલું બોલાણું છે એમાંથી આપણને કેટલું યાદ રહી ગયું છે, આપણે બીજાને કઈ એકવી જઈને, આ નહીં. મારે કેટલું લેવાનું છે, મને કેટલી ખબર પડે છે, આ જ્ઞાનને પચાવવાની ક્ષમતા મારામાં કેટલી છે, આ વ્યક્તિને પહેલા જોવું જોઈએ. તો જ આ ભાગવતમાં શ્રદ્ધા પ્રકટ થાય. અને એ શ્રદ્ધા કદાચ જો આપણને ન સમજાતી હોય, ભગવાનના ભક્તોના મુખેથી કથા સાંભળો, શ્રદ્ધા આપોઆપ આવી જશે, એને લાવવાની જરૂર નહીં પડે. તો આ છે શ્રીમદ ભાગવતનું મહાત્મય. અનંત છે ભક્તો, અનેક કથાઓ છે મહાત્મયના વિષયમાં, પણ આપણો આ જે પર્વ છે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, એનો વિષય છે શ્રી પ્રહલાદ મહારાજ. અને પ્રહલાદ મહારાજની કથા ભાગવતમના સપ્તમ સ્કંદમાં શ્રી નારદ મુનિના મુખેથી પ્રારંભ થઈ રહી છે. તો આવો વિશેષ મહાત્મયની વાતને હું આગળ નહીં વધારતા, કથાના મૂળ પ્રસંગ બાજુ આજના પ્રથમ સત્રમાં એનો કંઈક પ્રારંભ કરીએ. તો શ્રીમદ ભાગવતમનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરી રહ્યા છે અને એમાં ષષ્ઠ સ્કંદના અંતમાં, છઠ્ઠા સ્કંદના અંતમાં એક બહુ સુંદર કથા સુખદેવ ગોસ્વામી પ્રસ્તુત કરી રહ્યા છે. હે પરીક્ષિત મહારાજ, કશ્યપજીને બે પત્નીઓ હતી, એક દીતિ અને એક અદિતિ. અદિતિના જે પુત્ર થયા એ દેવતાઓ થયા, આદિત્યો થયા, અને દીતિના બે પુત્ર થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. પણ એ હિરણાક્ષને ભગવાન યજ્ઞવરાહ દ્વારા મારવામાં આવ્યા અને હિરણ્યકશિપુને ભગવાન નરસિંહદેવ દ્વારા એનો વધ કરવામાં આવ્યો. ત્યારે એ પોતાના બંને પુત્રોની હત્યાથી દીતિના મનમાં ખૂબ દુઃખ થયું ભક્તો. અને દીતિના મનમાં દુઃખ થયું ત્યારે એ દુઃખને લઈ અને દીતિ પોતાના પતિ મહારાજ કશ્યપની પાસે આવી અને કશ્યપજીને કીધું કે કાંઈ પણ કરો મને પુત્ર આપો. દીતિની પ્રાર્થના સાંભળી અને કશ્યપજી નહોતા ચાહતા, છતાં દીતિને વરદાન આપ્યું. નહોતા ચાહતા એટલા માટે કારણ કે કશ્યપજી જાણતા હતા, જો હું આને કહીશ કે તને પુત્ર થશે તો એ વરદાન માંગશે કે ઇન્દ્રને મારે એવો પુત્ર આપો. ઇન્દ્રની માતા અલગ છે, પિતા તો એક છે ને. એ અસુર હોય કે દેવતા, એના પિતા કશ્યપજી છે, માતા અલગ અલગ છે. કશ્યપજીને થયું કે જો આને સપોર્ટ કરીશ તો એ મરવાનું તો આખરે મારા પુત્રોને છે. તો છતાં કશ્યપજીએ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, આને હું પુત્ર આપીશ, પણ એવો પુત્ર આપીશ જે ઇન્દ્રની સાથે સંધિ કરી લે. તો કશ્યપજી પાસેથી ઇન્દ્રને મારે એવા પુત્રની માંગણી કરી પણ કશ્યપજીએ કીધું ઇન્દ્ર હા, હે હા શબ્દનો અર્થ મારે એવોય થાય અને સાથે રે એવોય થાય, હે, કારણ કે સંસ્કૃત ભાષામાં છે એક શબ્દના અનેક અર્થ થાય છે. જે લોકો વ્યાકરણને થોડું ઘણું જાણે છે એને ખ્યાલ છે કે સંસ્કૃતમાં એક શબ્દના ઓછામાં ઓછા 12 અર્થ છે, વધારે વધારે પછી 100,000 થઈ શકે. તો હા શબ્દનો અર્થ છે મારવું પણ થાય અને બચાવવું, સાથે રહેવું પણ થાય. એમણે એવા ભાવથી વરદાન આપ્યું, ઇન્દ્ર હા, ઇન્દ્રની સાથે રે એવા પુત્ર થશે એવું તને વરદાન આપું છું. અને એ વરદાન કેવી રીતે આપ્યું તો કહે છે કે તમારે એક વ્રત કરવું પડશે, પુંસવન વ્રતની વિધિ બતાવી. અને પુંસવન વ્રત કરવાથી એ દીતીને ગર્ભ રહ્યો. ઇન્દ્રને ખબર પડી કે દીતીએ મને મારે એવા પુત્રનું વરદાન માંગ્યું છે, પણ એ પુત્રનો જન્મ થાય એ પહેલા જ હું એ સંતાનનો નાશ કરી નાખું, એને મારી નાખું. તો ઇન્દ્ર એ કશ્યપજીના આશ્રમમાં આવ્યા અને કશ્યપજીના આશ્રમમાં આવી એણે બહુ સૂક્ષ્મ રૂપથી દીતીના મુખ દ્વારા એના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ગર્ભની અંદર જે એક બાળક હતું એની ઉપર પોતાના વજ્રનો પ્રહાર કર્યો અને એ વજ્રના પ્રહારથી એ દીતીના ગર્ભમાં રહેલો બાળક 7 ભાગમાં વહેંચાઈ ગયો અને 7 બાળકના સ્વરૂપ થઈ ગયા. ઇન્દ્રએ ફરીથી એક એક બાળક ઉપર પ્રહાર કર્યો અને એ ફરીથી એ એકમાંથી 7, એકમાંથી 7 49 થઈ ગયા. એક પ્રશ્ન મનમાં થાય કે આ એકને એકવાર મારે તો 7 જ કેમ થાય છે, કારણ કે ઇન્દ્રનું જે વજ્ર છે એમાં 7 આરાવો છે. એટલે જ્યારે એકવાર પ્રહાર કરે તો કોઈ પણ વસ્તુના 7 ટુકડા થઈ જાય. તો આવી રીતે એ 49 થયા ત્યારે ઇન્દ્રના મનમાં થયું કે આ મરતા નથી, આની સંખ્યા વધતી જાય છે, વાસ્તવમાં આની પાછળ કોઈ દૈવી કારણ છે. ઇન્દ્ર એના ગર્ભથી બહાર આવ્યા અને માતા દીતીની સામે હાથ જોડીને ઉભા રહી ગયા. દીતી જ્યારે જાગૃત અવસ્થામાં આવ્યા અને ઇન્દ્રને પૂછ્યો, ઇન્દ્ર તું અહીંયા શું કરે છે? ત્યારે ઇન્દ્રએ એક શબ્દ છુપાવ્યા વગર સત્ય વાત એ દીતીને બતાવી દીધી. અને ઇન્દ્રની વાત સાંભળી અને એ માતા દીતી પ્રસન્ન થયા અને કીધું કે મારા આજે 49 પુત્ર છે એ વાસ્તવમાં મેં માગ્યું હતું તો તારી હત્યા કરવા માટે, પણ એ જ તારા સહાયક બનશે, એને સહાયક બનાવી દીધા. અને ઇન્દ્ર એ 49 ને લઈ અને પોતાના સ્વર્ગમાં ગયા અને એ 49 મરુદગણના નામથી પ્રસિદ્ધ થયા. એક પ્રશ્ન મનમાં થાય કે જે દીતીએ ઇન્દ્રને મારવા માટે સંતાનની માંગણી કરી હતી તો પછી એને ઇન્દ્રના સહાયક કેમ બનાવી દીધા? એ આ પુંસવન વ્રતના કારણે. કારણ કે પુંસવન વ્રત જે છે એ વૈષ્ણવ વ્રત છે અને એ વ્રતનું એક વર્ષ પાલન કરવાથી એ દીતી જે છે એની બુદ્ધિ શુભ થઈ ગઈ. જુઓ, કહેવાનું તાત્પર્ય એ છે કે દ્વેષથી પણ જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો એ વ્યક્તિ છેલ્લે શુભ થઈ જાય છે. દીતી આ વ્રત શા માટે કર્યું હતું? ઇન્દ્રને મારે એવો પુત્ર લેવા માટે. અને એ વ્રત જ્યારે પૂરું થયું ત્યારે દીતીની બુદ્ધિ શુદ્ધ થઈ અને દીતીએ ઇન્દ્રની સાથે એ 49 પુત્રોને મોકલી દીધા, જાઓ તમારે ઇન્દ્રની સાથે રહેવાનું છે. એટલે સિદ્ધાંત એ છે કે દ્વેષથી પણ જો ભજન કરવામાં આવે તો એમાંય તે લાભ છે, કોઈ હાનિ છે નહીં. તો એક પ્રશ્ન થાય કે આ કથાનો પ્રહલાદ મહારાજ સાથે શું સંબંધ છે? સંબંધ એટલો છે ભક્તો કે પોતાના પુત્રોના મૃત્યુથી દીતીને બહુ દુઃખ થયું, બહુ એટલે અપાર દુઃખી હતા આ માતા દીતી. અને એટલા માટે જ્યારે આ 6 સ્કંદની આ કથાને વિરામ આપવા જઈ રહ્યા છે ત્યારે પરીક્ષિત મહારાજના મનમાં આ પ્રશ્ન થયો. ભગવાનના સ્વભાવના વિષયમાં એના મનમાં એક શંકા પ્રકટ થઈ કે ભગવાને ઇન્દ્રનો પક્ષ લીધો, દેવતાઓને જીત અપાવી અને અસુરોને મારી નાખ્યા, આવું ભગવાને શા માટે કર્યું? શ્રી રાજો વાચ, સપ્તમ સ્કંદ પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોકમાં શ્રી પરીક્ષિત મહારાજ પૂછી રહ્યા છે. સમઃ પ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્ય અર્થે કથં દૈત્યા અવધીત વિષમ યથા. પરીક્ષિત મહારાજનો પ્રશ્ન ઈ છે, સમઃ, હે સુખદેવ ગોસ્વામી, ભગવાન તો બધા જીવો પ્રતિ સમાન છે, જો બહુ સમજવા જેવો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન જ પ્રહલાદ મહારાજની કથાનું મૂળ છે. સમઃ, ભગવાન બધા પ્રતિ સમ છે, કારણ કે ગીતામાં કીધું છે સુહૃદામ સર્વભૂતાનામ, જીવ માત્રનો મિત્ર છું. જેમ એક પિતા પોતાના સંતાનોને સમાન રીતે જોતા હોય, માનો એક પિતાના ત્રણ સંતાન હોય, એક બહુ ધન કમાતો હોય, એક મધ્યમ હોય અને એક ગરીબ હોય, છતાં પિતા પોતાના બધા પુત્રને જેમ સમાન ગણે છે, એમ ભગવાન આ સંસારના પ્રત્યેક જીવોને સમાન ગણે છે, અને છતાં ભગવાને આવી વિષમતા શા માટે કરી? બીજું પ્રિય કહે છે, એ બધા જીવોના પ્રિય છે, હેને, એવું કોઈ નથી કે જેને ભગવાન પ્રિય ન હોય. તમારા મનમાં પ્રશ્ન થશે કે તો ઘણા લોકો એવા સંસારમાં છે એ ભગવાનને માનતા નથી, એ લોકો ખાલી બહારથી બોલે છે કે અમે ભગવાનને માનતા નથી, અમને ભગવાનમાં રસ નથી, પણ અપ્રત્યક્ષ રીતે એ ભગવાનને માને છે. એક વાત તમને સમજાવું કે આ ભારત વર્ષમાં સંપ્રદાય કેટલા છે? છે કોઈની પાસે આંકડો? ઘણા બધા છે. કોઈ પણ સંપ્રદાયના વ્યક્તિને જઈને પૂછો કે તમે આ સંપ્રદાયમાં શા માટે જાઓ છો, તો એ શું કહે છે? ભગવાનનું ભજન કરવા. હે, તમને ખબર હોય કે આ અપ સંપ્રદાય છે, એને જઈને પૂછો તમે આ સંપ્રદાયમાં શું કામ જાઓ છો, તો એ શું કહે છે? ભગવાનનું ભજન કરવા. ભારત વર્ષમાં જેટલા જેટલા સંપ્રદાય છે, એ પ્રત્યેક સંપ્રદાયમાં જઈ અને કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમે એ સંપ્રદાયમાં શા માટે જાઓ છો, એ એક જ જવાબ આપશે, ભગવાનનું ભજન કરવા માટે. આનો અર્થ શું છે? પ્રત્યેક જીવોના હૃદયમાં એક ઈચ્છા તો છે કે નહીં, ભગવાનને પસંદ કરીએ છીએ, ભગવાનને પ્રિય માને છે. શું કામ? કારણ કે એ જ ભગવાન પરમાત્માના રૂપમાં બધાના જીવની સાથે બેઠા છે, એટલા માટે ભગવાન બધાને પ્રિય છે. લોકો ભલે માનતા નથી એ એક અલગ વાત છે, પણ પ્રિય છે બધાને. અને કહે છે સુહૃદ, સુહૃદનો અર્થ છે બધાનું હિત કરનાર છે. જેમ માતા પિતા સંતાનનું હિત કરે પણ બદલામાં કોઈ ભાવના રાખતા, કોઈ અપેક્ષા નથી રાખતા. માની લો કોઈ માતા પિતા બાળકનું પાલન પોષણ કરે, તો એ માતા પિતાની અપેક્ષા ન હોય કે આ મોટો થઈને પછી મારા જેટલા પૈસા વપરાણા છે એ બધા મને પાછા આપે વ્યાજ સહિત. હે, માતા પિતા આવી ઈચ્છા નથી રાખતા. એટલા માટે ભગવાન તો એ માતા પિતાઓના પરમ પિતા છે, સુહૃદ છે, બધા જીવોનું હિત કરવા વાળા છે, હેને. અને કહે છે સ્વયં, સ્વયંનો અર્થ શું છે? કે ભગવાનને આ બધું શીખવવાની જરૂર નથી, ભગવાનને કહેવાની જરૂર નથી કે ભગવાન તમે તો સમ છો, તમે સુહૃદ છો, તમે જ ભગવદ્ ગીતામાં બોલ્યા હતા સુહૃદામ સર્વભૂતાનામ. હેને, તો આપણે જેમ શાસ્ત્રમાંથી શીખવું પડે કે ભગવાન સમ છે, એમ ભગવાનને આપણે બુદ્ધિ દેવાની જરૂર નથી. સ્વયં શબ્દ એના માટે છે, ભગવાન આ બધું જાણે છે કે મારે જીવોનું હિત કરવાનું છે, હું જીવોનો મિત્ર છું, મારે બધા જીવોને સમ રાખવાના છે, એ ભગવાનને કહેવાની જરૂર નથી. કારણ કે ભગવાન સ્વયં આ એના સ્વાભાવિક ગુણ છે. અને એટલા માટે જ ગીતામાં કીધું છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. હે અર્જુન, મને આ સંસારમાં કોઈ પ્રિય નથી અને હું કોઈનો ક્યારેય દ્વેષ કરતો નથી, બધા સમાન છે. તો પછી પાછળના સ્કંદની જે કથા છે છઠ્ઠા સ્કંદમાં, એમાં શા માટે ભગવાને ઇન્દ્રનો પક્ષ લઈ દેવતાઓને વિજય અપાવ્યો અને અસુરોનો કેમ વધ કર્યો? જો આ બધા ગુણ ભગવાનના હોય તો. આ પરીક્ષિત મહારાજની જિજ્ઞાસાનો વિષય હતો. અને આપણને તે ક્યારેક ક્યારેક આ પ્રશ્ન નથી થતો? હે, માનો કોઈ ખરાબ ચરિત્રનો વ્યક્તિ હોય એને જોવી પછી આપણા મનમાં એ થાય છે કે આટલું બધું પાપ કરે છે તો ભગવાને પૈસા આને જ કેમ આપ્યા? હે, આપણે આટલા બધા ભક્તો છીએ પણ એકાદાને જો જાજા આપ્યા હોત ને તો અમારે મંદિર થઈ જાત. હે, તો ક્યારેક ક્યારેક થાય ને કે કર્મી લોકોને આટલું બધું ધન ભગવાન આપે છે. હે, અને આમ ભગવાનની સૃષ્ટિમાં આપણને તે વિષમતા દેખાય છે, ઘણી વાર આવું થાય છે. પણ વળી પાછા આપણે હરે કૃષ્ણ જપીએ એટલે એ વહી જાય મનમાં. હે, ભક્તોના મનમાં કદાચ કોઈ અજ્ઞાન પ્રકટ થાય તો એને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે મહામંત્રને જપે, એટલે એ અજ્ઞાન બધું ભગવાન ભૂલવાડી દે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ. ને ભગવાનના પરમ ભક્ત હોવાના કારણે, જો ભક્તો તો ભગવાનના ગુણને જાણે છે કે ભગવાન જે છે એ ક્યારેય પક્ષપાત કરતા નથી. ભગવાન કોઈ દિવસ એવું નથી કરતા કે ચાલો આનો પક્ષ લઉં ઓલાનો નથી લેવો, નહીં, પક્ષપાતી નથી. કારણ કે પક્ષપાત જે છે એ વાસ્તવમાં આ લૌકિક દ્રષ્ટિમાં જોવામાં આવે છે, ચિન્મય વસ્તુઓમાં ક્યારેય ભૌતિક ગુણ હોતા નથી. આજે પક્ષપાત કરવો, ઈર્ષા કરવી, દ્વેષ, એ બધું આયા થાય કોને? જે પંચ ભૌતિક શરીરમાં બેઠા છે એને. જો ભગવાન પક્ષપાત કરે તો એને સચ્ચિદાનંદ કહેવાય નહીં. અને વેદવ્યાસ મહારાજે કીધું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રારંભમાં ભાગવત મહાત્મ્યના પ્રારંભમાં કહી દીધું કે જે ભગવાનની આ કથા છે એ ભગવાન સચ્ચિદાનંદ છે. અને સચ્ચિદાનંદ નો અર્થ છે જેનામાં ભૌતિક કલ્મશ ક્યારેય સંભવ નથી. પક્ષપાત કદાચ ભગવાનમાં દેખાતો હોય પણ એ છે નહીં. પરીક્ષિત મહારાજ ભગવાનના પરમ ભક્ત હતા, પ્રભુપાદજી લખી રહ્યા છે. એ ભક્ત હોવાના કારણે એને તો 110% વિશ્વાસ હતો કે ભગવાન ક્યારેય પક્ષપાત કરે નહીં. તો પછી પ્રશ્ન હું કામ પૂછો? ખબર જ હતી આ પક્ષપાત નથી કરતા તો પ્રશ્ન કેમ કર્યો? આપણા માટે કે કળિયુગમાં જે આવવાના છે એ તો આ બધી કથાઓ સાંભળીને તારણા જ કાઢશે કે જ્યારે જોવી ત્યારે ભગવાન આ અસુરોનો તો ઘાણ કાઢી નાખે. હે, અને દેવતાઓને વળી પાછા સ્વર્ગમાં લઈ જાય. ઇન્દ્ર કેટલી વાર ભૂલ કરે તોય એને પાછું સ્વર્ગ આપે, અને ઓલા દેવતા ઓલા અસુરો બિચારા તપસ્યા કરી કરીને તૂટી જાય. હે, તો એને મદદ નથી કરતા આપણને એવું લાગે કે નહીં? હે, પણ વાસ્તવમાં આવું છે નહીં. પરીક્ષિત મહારાજ એ જાણે છે, પણ પ્રશ્ન એટલા માટે કર્યો કે સામે પરમ ભાગવત વ્યક્તિ બેઠા છે સુખદેવ ગોસ્વામી. અને જો આ પ્રશ્નનો ઉત્તર સુખદેવ ગોસ્વામીના મુખેથી આવી જાય તો પછી સંસારમાં આ પ્રશ્નની ક્યારેય માથાકૂટ રહે નહીં કે ભગવાન પક્ષપાત કરે છે. કારણ કે અમારે જેવા બોલ્યા હોય તો એમ કે હવે ઇસ્કોન વાળા એનો બોલ્યા કરતા છે. પણ પરમ ભાગવત વ્યક્તિ પરીક્ષિત મહારાજે વાસ્તવમાં બહુ બુદ્ધિમાન હતા. અને ભક્તો ક્યારેક ક્યારેક જાણતા હોય તોય પ્રશ્ન કરે જાહેરમાં. શું કામ? કે એકવાર જો જાહેરમાં આવી જાય તો ખબર પડે કે આનો જવાબ આ જ છે. તો પરીક્ષિત મહારાજે તે આ પ્રશ્નના ઉત્તરને સચોટ પ્રમાણિત કરવા માંગતા હતા સુખદેવ ગોસ્વામીના મુખેથી. અને કોઈ સામાન્ય સભાનો હતી ભક્તો, એમાં નારદ મુનિ, વેદવ્યાસ મહારાજ, પરશુરામજી, ભગવાનના અંશો, ભગવાનની વિભૂતિઓ, બધા લોકો એ કથામાં બેઠા છે અને એ ગંગાના તટ ઉપર આ પ્રશ્ન થઈ રહ્યો છે. અને જો પ્રશ્નમાં કે ઉત્તરમાં કઈ ખામી હોય તો ત્યાં બેઠા હતા બધા પરમ બુદ્ધિમાન વ્યક્તિઓ. હે, નારદજી જે વેદવ્યાસજીના ગુરુ છે એ નારદજી ખુદ સુખદેવ ગોસ્વામીના મુખેથી કથા સાંભળી રહ્યા હતા. હે, અને એવા મહાન મહાન ભક્તોની વચ્ચે આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે ભગવાન પક્ષપાત કેમ કરે છે. તો સુખદેવ ગોસ્વામીના મુખેથી આને પ્રમાણિત કરવા જઈ રહ્યા છે પરીક્ષિત મહારાજ. અને ભક્ત જે છે એ ક્યારેય સ્વીકાર નહીં કરી શકે કે ભગવાનમાં કઈ કમી છે. અને જો એનામાં કમી હોય તો પછી ભક્તોને એમાં રસ ન આવે. પણ ભક્ત જાણે છે ભગવાનમાં ક્યારેય કમી હોતી નથી. અને એનું સમાધાન કરવા માટે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે ત્રણ પ્રશ્ન ઉઠાવ્યા. સમસ્યા કથમ વૈષમ્યમ, ભગવાન જો સમ છે તો બીજાનો પક્ષ શા માટે લે છે. બીજો પ્રશ્ન, પ્રિયસ્ય કથમ અસુરેશુ પ્રીત્ય ભાવ, જો એ બધા જીવોનું પ્રિય કરવા વાળા છે તો અસુરો ભગવાનને કેમ પ્રિય નથી. અને ત્રીજું, સુહ્યદસ્ય કથમ તેશ્વ સૌહાર્દમ, જો બધાના શુભ ચિંતક છે તો અસુરો નહીં હોવા જોઈએ. ચક્રવર્તી ઠાકુર લખે છે. તો પરીક્ષિત મહારાજનો પ્રશ્ન મૂળ એ હતો કે ભગવાન આવું શું કામ કરે છે. પક્ષપાત, એ સમ છે, પ્રિય છે, સુહ્યદ છે, છતાં પક્ષપાત શા માટે? ત્યારે કહે છે, ન હસ્યાર્થ સુરગણે સાક્ષાત નિશ્રેયસ આત્મનઃ. આ સંસારમાં કોઈ વ્યક્તિ બીજાનો પક્ષ ત્યારે જ લે જ્યારે બીજા પાસેથી એને કઈ લાભની આશા હોય. માની લો આપણે કોઈને મદદ કરવી છે, શું કામ કરીએ છીએ? આપણા સ્વાર્થી જગતની વાત છે. આપણે મદદ કરીએ કારણ કે એ વ્યક્તિ આપણને ભવિષ્યમાં ક્યારેક મદદ કરશે, આવા ભાવથી જ કરીએ છીએ ને. કાંઈક એની પાસેથી લેવાની લાલસા હોય. અને જો એ વ્યક્તિ આપણા કરતા ધનમાં, બળમાં, બધી રીતે મોટો હોય તો પછી આપણા મનમાં ઈચ્છા હોય, ક્યારેક કોઈક આવ્યો હોય આપણી પાસે તો આપણે સપોર્ટ લેવાથી, કાંઈક ને કાંઈક ઈચ્છા જીવની રહે છે બીજાને મદદ કરવા માટે. તો પરીક્ષિત મહારાજ કહી રહ્યા છે, ભગવાનને હું કમી હતી ભાઈ, એમ એને હું કામ, આ દેવતાઓને શું એને ઇન્દ્રની કઈ જરૂર હતી? માની લો એક વિચાર થાય કે હા, ભગવાને ઇન્દ્રને મદદ કરી કારણ કે સ્વર્ગનો રાજા હતો. તે સ્વર્ગ કોને આપ્યું છે ઇન્દ્ર? એ ભગવાને જ આપ્યું છે ને. ઇન્દ્રને રાજા કોને બનાવ્યો? ભગવાને. તો ભગવાનને એની પાસેથી કોઈ ધનની લાલસા તો હતી નહીં. એક પોઈન્ટ અહીંયા નીકળી ગયો, ભગવાનને કોઈ લાલચ નથી. અને બીજું કે માની લો કે ભગવાનને કદાચ એવું હોય કે દેવતાઓ પાસેથી મારે કઈ જોતું નથી, પણ માની લો અસુર મને મારવા આવે, એને નૈવા સુરેભ્યો વિદ્વેષો ન ઉદ્વેગચ અગુણસ્ય હિ. કે માની લો અસુરો ક્યારેક મારવા આવે તો દેવતાઓના સપોર્ટની જરૂર, શું આટલા માટે ભગવાન અસુરોને મારે છે? આ બે કારણ છે પરીક્ષિત મહારાજ રજૂ કરી રહ્યા છે. કાં તો ભગવાનને ઇન્દ્રની મદદ લેવી છે અને કાં એને દેવતાઓથી ભય લાગે છે. આ બેમાંથી એકાદું કારણ જો સત્ય હોય તો જ ભગવાન દેવતાઓને મદદ કરતા હોય, નહીતર નહીં કરે. પણ વાસ્તવિકતા એ છે કે શત્રુઓથી ભયભીત એને હંમેશા સંસારમાં સહાયતાની જરૂર પડે છે. ભગવાનનો કોઈ શત્રુ નથી કારણ કે બધા જીવ એના મિત્ર છે, એટલા માટે એને અસુરોનો કોઈ ભય નથી. અને ભય નથી એટલે કેવી રીતે સમજો, આપણે કારમાં બેઠા હોય, મોટર ગાડીમાં બેઠા હોય, પછી નીચે કદાચ રોડ ઉપર કાચ પડ્યા હોય કે ઘાસનું તણખલું હોય, અને તણખલા ઘણા પડ્યા હોય, અને કોઈ વ્યક્તિ મનમાં વિચાર કરે કે હું જો નીચે ચાલીશ, હમણાં જો મારી ગાડી જે મોટર કાર જે છે એ તણખલા ઉપરથી પસાર કરીશ તો એક તણખલું ઉડીને ગાડીમાં આવીને મને મારશે, આવો ભય હોય છે કોઈ? કારમાં જે વ્યક્તિ બેઠો છે એને રોડ ઉપરની કોઈ વસ્તુથી ભય હોતો નથી. એમ જે અસુરોને ને દેવતાઓને ભગવાને બનાવ્યા છે, એ અસુરોથી ભગવાનને કોઈ ભય છે નહીં, કોઈ ભય નથી. ગાડીમાં બેઠેલો વ્યક્તિ જેમ સરળતાથી એ ઘાસના તણખલા ઉપર થઈને વયો જાય, એમ ભગવાનને આ સંસારમાં કોઈ જીવની જરૂર છે નહીં. તો પછી દેવતાઓની ફેવર શા માટે કરે છે ભગવાન? દેવતાઓનો પક્ષ શા માટે લે છે? અને અસુરોથી જો ભય નથી તો એને મારે શું કામ, એનો વધ શા માટે કરે છે? આ પ્રશ્ન છે પરીક્ષિત મહારાજનો. અને આ પ્રશ્ન એ મહાન વ્યક્તિઓની સભામાં થઈ રહ્યો છે. અને ત્યારે એ પ્રશ્નને ઓર વધારે દ્રઢ કરવા માટે હજી એક શ્લોકમાં પરીક્ષિત મહારાજ પૂછી રહ્યા છે.
ઇતિ ન સુમહાભાગ નારાયણ ગુણાન પ્રતિ સંશય સુમહાજાત तद् भवान् शेतुमर्हति।
हे महाभाग, सुखदेव गोस्वामी ने कही रिया छे, इति नह सु महाभाग, हे महाभाग, मने भगवान ना गुणों ना विषय मा सु महान संशय, केवल नानी एवी शंका नथी, सु महान बो मोटो भयंकर संशय थई रियो छे કે કોઈનાથી દ્વેષ અને કોઈની ઉપર કૃપા, આ વાત પરીક્ષિત મહારાજ કે મને સમજાતી નથી। ભગવાનની લીલામાં તે ક્યારેક ક્યારેક વિપરીતતા જોવામાં આવે છે, પણ એ વાસ્તવમાં વિપરીતતા હોતી નથી। અને આ પ્રશ્ન ઉપર તમને થતું છે વારંવાર, એકની એક વાત પરીક્ષિત મહારાજ કેમ પૂછે છે, એનું એક બહુ સમજવા જેવું કારણ છે ભક્તો। કે માની લો સંસારનો કોઈ વ્યક્તિ ભગવાનને એમ કહી દે કે ભગવાન ખરાબ છે, આ વાત ભક્ત ક્યારેય સહન કરી શકે નહીં। અને જો આ પ્રશ્ન પરીક્ષિત મહારાજે ન કર્યો હોત અને આ બધી કથાઓ સાંભળી અને સંસારના લોકોના મનમાં પ્રશ્ન થયા હોત કે ભગવાન પક્ષપાત કરે છે, વાસ્તવમાં એ ભગવાન સારા નથી, ભગવાન ખરાબ છે, ભગવાનને આવનારા લોકો ગાળો આપે, આ વસ્તુ પરીક્ષિત મહારાજને મંજૂર નહોતી। એટલે વારંવાર એક પછી એક શ્લોકમાં ભાર આપી રહ્યા છે કે બતાવો આ પક્ષપાત શા માટે છે, અને ભગવાન વાસ્તવમાં સમ છે એવું નથી। પરીક્ષિત મહારાજ કહે છે અસુરો આવું માનતા હતા, હિરણ્યકશિપુ આગળ કહે છે, ઈ એક બહુ મોટી સભા કરશે અને એમાં એના જે અસુર મિત્રો છે એને કહે છે કે તમે લોકો જાણો છો આ વિષ્ણુ જે છે એ પહેલા સમ હતો, એની ભાષામાં બોલે છે, વિષ્ણુ પહેલા સમ હતો, પણ તો ઓલા પૂછ્યું કે તો એ આમ કેમ દેવતાઓના પક્ષમાં કેમ થઈ ગયો, તો કે આ દેવતાઓએ જ્યારથી એને કંઈક આપવાનું ચાલુ કર્યું છે, એના માટે યજ્ઞો કરે છે, એની કથાઓ કરે છે, એના ગુણગાન કરે છે, ત્યારથી એના પક્ષમાં થઈ ગયો છે। આ હિરણ્યકશિપુ બોલે છે, તો એવી વાત છે જેમ કોઈ નાના બાળકને તમે ચોકલેટ આપો અને એમ કહો કે હાલ મારી બાજુ થઈ જતો, સ્વાભાવિક છે ચોકલેટની લાલચમાં છોકરાઓ ફરે। તો હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુ નહીં તે એ બાળક સમજતો કે આને તે દેવતાઓએ લાલચ આપી છે યજ્ઞોની, હે ને, અને આ કથા કરે, એનું ગુણગાન કરે, એને જઈને બે ચાર વાર પ્રાર્થના કરે, એટલે આ વિષ્ણુ એના પક્ષમાં થઈ ગયો છે। અને વાસ્તવમાં સત્ય છે ને, જો એના ગુણગાન કરવાથી, એની કથા સાંભળવાથી જો એ કોઈના પક્ષમાં થઈ જતા હોય, હે ને, તો અસુરોને તે કરવું જોઈએ ને, તો એના પક્ષમાં રહેત। પણ અસુરો ભક્તિ કરતા નથી, કેવલ ભગવાનના દોષ જોવાનો પ્રયાસ કરે છે। અને હિરણ્યકશિપુ કહી રહ્યો છે કે ભગવાન વિષ્ણુ તે પેલા સમ હતા, એટલે એની ભાષામાં કહે છે કે સમ હતો, પણ હવે એ સમ રહ્યો નથી। તો આવી વાત સંસારમાં ફેલાય નહીં, એટલા માટે પરીક્ષિત મહારાજા પ્રશ્ન ઉપર બહુ જોર આપી રહ્યા છે। અને આ પ્રશ્ન સાંભળી અને સુખદેવ ગોસ્વામી પરમ પ્રસન્ન, અને એ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે,
શ્રી ઋષિરુવાચ સાધુ પૃષ્ટમ મહારાજ હરેશ્ચરિતમ અદ્ભુતમ યદ ભાગવત મહાત્મ્યમ ભગવદ ભક્તિવર્ધનમ ગીયતે પરમં પુણ્યં ઋષિભિર્નારદાદિભિઃ નત્વા કૃષ્ણાય મુનયે કથયિષ્યે હરે કથા।
શ્રી ઋષિરુવાચ, સુખદેવ ગોસ્વામી બોલ્યા, સાધુ પૃષ્ઠમ, સાધુ નો અર્થ થાય છે ખૂબ સરસ। હે પરીક્ષિત મહારાજ, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, ભગવાનના વિષયમાં સંશય કર્યો છતાં સુખદેવ ગોસ્વામી પ્રસન્ન થયા છે, જુઓ, હે ને। નહીતર કોઈ વ્યક્તિ જયારે ભગવાનના વિષયમાં સંશય, ભક્ત જયારે કરે, તો વાસ્તવમાં સામેવાળા ભક્ત થોડા નારાજ થાય કે ભક્ત છે છતાં આટલી વાત સમજતો નથી। પણ પરીક્ષિત મહારાજના સંશયથી સુખદેવ ગોસ્વામીને પ્રસન્નતા થઈ રહી છે। શું પ્રસન્નતા છે? કારણ કે હરે ચરિતમ અદ્ભુતમ. પરીક્ષિત મહારાજના પ્રશ્નથી ભગવાન હરિની અદ્ભુત કથા થવાની છે, એટલા માટે પરમ પ્રસન્ન હતા. તો એક પ્રશ્ન બીજો થાય કે તો આ વારંવાર કેમ ભગવાનની કથાઓને અદ્ભુત કહી રહ્યા છે? અદ્ભુતનો શું અર્થ છે? અદ્ભુતનો અર્થ અહીંયા છે અલૌકિક, જે કથા આ લોકની નથી. લોકમાં કોઈનાથી કાંઈ લઈ અને મદદ કરવામાં આવે છે, પણ કાંઈ લીધા વગર ભગવાન દેવતાઓને મદદ કરી રહ્યા છે. આ અદ્ભુત ચરિત્ર છે અને આ અલૌકિક વાત છે, એટલા માટે પરીક્ષિત મહારાજના પ્રશ્નથી જે ભગવાનની કથાનો પ્રારંભ થવાનો છે એ કથાને અદ્ભુત કહેવામાં આવી રહી છે. અને ભગવાનની કથા અદ્ભુત એટલા માટે છે કારણ કે ભગવાન કોઈને મારે તો એ તે પ્રેમથી મારે છે. જો ભગવાન કોઈ દી શત્રુતા રાખીને નથી મારતા. ઇતિહાસ સાક્ષી છે કે ભગવાને જેટલા જેટલા અસુરોને માર્યા એ પ્રત્યેક અસુરને ભગવાને છેલ્લામાં છેલ્લી સાયુજ્ય મુક્તિ તો આપી છે. કોઈને ભગવાનનું ધામ, પોતાનું ધામ આપી દીધું, કોઈને પરમ ગતિ આપી. જેમ કે પૂતના, પૂતના ભગવાનને મારવા માટે આવી હતી અને છતાં ભગવાને યશોદાજીની જેવી ગતિ ગોલોક વૃંદાવન ધામમાં પ્રદાન કરી. હવે માની લ્યો, કોઈ લોકોને થાય ભગવાન અસુરોને મારે છે, તો મારે છે તેમાં વાંધો શું છે? મારી નહીં આપે છે તો પોતાનું ધામ ને, એવું જ નથી કરતા ભગવાન એને મારી નરકમાં નાખી દે છે. જો ભગવાન સુહ્યત છે, આનો આનો એક અંશ સુખદેવજી અહીં પ્રગટ કરી રહ્યા છે કે અદ્ભુત કથાઓ ભગવાનની છે, કારણ એનાથી સમજાય કે ભગવાને ભલે હિરણ્યકશિપુને માર્યો પણ મારી નહીં તે આપ્યું છે તો ધામ ને, પૂતનાને મારી. કોઈ પણ અસુરની કથા જોવો, બધાને ભગવાન મુક્તિ પ્રદાન કરે છે. એટલા માટે ભગવાન મારે છે પ્રેમથી. આ સંસારમાં કોઈ એવો વ્યક્તિ છે જે પહેલા આપણને મારે ને પછી એમ કે અમાર ફ્લેટ ખાલી પડ્યો એમાં જાઓ રહ્યો તમે જઈ રાખશે? કોઈ નથી રાખતું, કારણ કે સંસારની આ સિસ્ટમ જ નથી કે પ્રેમથી કોઈને કેમ મારવો એ સંસાર જાણતો નથી. એટલા માટે દેવતાઓનું પ્રત્યક્ષ હિત કરે છે, દેવતાઓની સામે આવીને ભગવાન એને મદદ કરે છે, અને અસુરોનું અપ્રત્યક્ષ એને વાહેલા દરવાજેથી ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. એટલા માટે ભગવાન દેવતાઓનું હિત કરે છે, અસુરોનું હિત કરે છે, એટલા માટે એનું ચરિત્ર અદ્ભુત છે. અને હકીકત સારું નથી, ભગવાન અસુરોનું જે હિત કરે છે અપ્રત્યક્ષ, તો અસુરોને માર્યા પછી ભગવાન એને એના ધામમાં મોકલે છે અને દેવતાઓને મદદ કર્યા પછી એ દેવતાઓને આઈનાને મૂકીને જાય છે. ઇન્દ્રને બચાવી લે પછી કે ઇન્દ્ર જા તું સ્વર્ગમાં જઈને રાજા બનીને બેસી જા, વળી પાછો કોક આવે ને વળી ઇન્દ્ર ભગવાનની શરણમાં જાય ત્રાહીમાં બચાવો, વળી ભગવાન બીજો અવતાર લઈને બચાવે. દેવતાઓને તે પરમ ગતિ આપતા નથી, એને આઈનાને રહેવા દે છે મથો અહીંયા. પણ અસુરોનું ભલે અપ્રત્યક્ષ હિત કરી રહ્યા છે, પણ છતાં એ અસુરોને તે ભગવાન તરત પરમ ગતિ આપી દે છે. તો વાસ્તવિકતા એ છે કે ભગવાન કોઈ પક્ષપાત રાખતા નથી. આ શ્લોકમાં કહે છે ભાગવત, ભાગવતનો અર્થ જ છે ભગવાનના, અર્થાત ભગવાનના ભક્તોની કથા કહેવામાં આવશે પરીક્ષિત મહારાજના પ્રશ્નના ઉત્તરમાં. અને ભક્તની એટલે કોની? કહે છે પ્રહલાદની. પ્રહલાદ ભક્ત છે અને એને બચાવવા માટે જે ભગવાન નરસિંહદેવના રૂપમાં પ્રગટ થયા એ ભગવાન અને ભક્ત બંનેનું આ ચરિત્ર છે. અને એ ચરિત્રથી શું લાભ થશે? માની લો ભગવાનના ભક્તોની કથા સાંભળશો તો એ કથાથી લાભ શું થશે? તો લાભ કહે છે ભગવદ ભક્તિ વર્ધનમ. ભગવાનના ભક્તોની કથા સાંભળવાથી ભક્તિ વધે છે. ટોપ સિક્રેટ વાત વૈષ્ણવો માટે સુખદેવ ગોસ્વામી ખોલી રહ્યા છે. ઘણીવાર ભક્તો પૂછે છે, મહાન વૈષ્ણવોને પૂછે છે, પ્રભુજી અમારી કેમ પ્રગતિ થાય? પ્રગતિનું ટોપ સિક્રેટ આ છે, ભગવાનના ભક્તોની કથા સાંભળો, તમારી ભક્તિમાં પૂર બહાર પ્રગતિ થશે. અને અત્યારે ભલે આ તો ભૂમિકાનો પ્રસંગ ચાલી રહ્યો છે, તમને ત્યાં આવતું છે આ પ્રભુજી હું કહે છે કઈ સમજાતું નથી, પણ આ જે ભૂમિકા બંધાઈ રહી છે આનું મૂળ એ છે કે આગળ જતા પ્રહલાદજીનું ચરિત્ર આવવાનું છે અને એ ચરિત્ર વાસ્તવમાં ભક્તિને વધારવા વાળું છે. ભક્તો એને સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે, ભગવદ ભક્તિ વર્ધનમ. અને કોની ભક્તિ વધારે છે? ભગવદ ભક્તની કથા સાંભળવાથી ભગવાનની ભક્તિ વધે છે. એટલા માટે ભગવાનના ભક્તોની કથાને સાંભળવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજની કથા 108 વખત સાંભળતા રોજ. અને આપણે માની લો કોઈને ખબર હોય કે પ્રહલાદ મહારાજનો ટોપિક છે તો વિચાર કરે કે હવે એ તો આપણે પહેલા સાંભળી નાખીએ છે. અને જે વ્યક્તિ એવું માને છે કે મેં કથા પહેલા સાંભળી નાખી એટલે હવે જવાની જરૂર નથી, સમજી લેવું સૌથી મોટું અજ્ઞાન એ વ્યક્તિમાં જઈને બેઠું છે. કે કથાના રસને તૂટક સમજે છે કે પહેલા જે રસ હતો એ બીજી વાર સાંભળવાથી રસ આવશે નહીં. આવું નથી. 16 કળાની એક કળાને યાદ કરો કેવી છે કથા, ક્યારેય જૂની થતી નથી, સદા માટે નવી છે. એટલા માટે એ વહેમમાં ન રહેવું કે આ એકની એક કથા હાલ્યા કરે છે, નહીં. ભક્તિને વધારવા વાળી કથા, જેટલી વાર સાંભળશો એટલી વાર ભક્તિ ઓર વધશે, જેટલી વાર સાંભળશો એટલું ભક્તિમાં પ્રગતિ થશે. અને ભક્તની કથા ભક્ત જ કરે છે એટલે સાધુ સંઘનો લાભ મળે છે. જો કથાની અંદર કેવળ લાભ જ લાભ છે, કોઈ જગ્યાએ લોસ છે નહીં. એટલા માટે કથાને સાંભળવી જોઈએ. અને માની લો કોઈ વ્યક્તિ કે નહીં મારે કથાને જ સાંભળવી, હું એકલો ભક્તિ કરીશ, એકલો, મને ખબર છે પ્રભુપાદજીએ કીધું છે 16 માળા કરવી, 4 નિયમનું પાલન કરવું, બસ મારે મંદિરે જવાની જરૂર નથી, મારે ક્યાંય જવાની જરૂર નથી, સવારમાં 4 વાગ્યામાં જાગીને હું મારા ઘરે જપ કરીશ અને રોજની 32 માળા કરીશ. અમારા ગુરુ મહારાજ કહે છે કે એકાંતિક ભક્તિ કરવા વાળો વ્યક્તિ કળિયુગમાં જાજાદી ટકવાનો નથી. શું કામ? કારણ કે એકલા ભક્તિ કરવી એ તો એકલા યુદ્ધ કરવા જેવું છે. માનો તમને ભારત સરકાર એમ કે આલ્યો આ એક બંદૂક લ્યો અને જાઓ તમારે પાકિસ્તાન હારે લડવાનું છે, તો કે આપણી હારે કોણ કોણ? કોઈ નહીં, એકલા. હે, એકલો વ્યક્તિ ક્યારે યુદ્ધ કરી શકે નહીં. એમ આ કળિયુગની અંદર માયાની સામે જે યુદ્ધ કરવાનું છે એમાં એકલો વ્યક્તિ ક્યારેય ટકશે નહીં. કારણ કે માયા ભગવાનની શક્તિ પરમ પ્રબળ છે. હે ને, ભગવાનની 3 શક્તિ છે, અંતરંગા, બહિરંગા અને તટસ્થા. એમાં જે અંતરંગા છે એ બહુ પાવરફુલ છે અને બહિરંગા જે છે એ તટસ્થા કરતા પાવરફુલ છે. અને બે શક્તિ જીવને દબાવી શકે. એટલે આપણે એકલા માયાથી જીતવાના નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કીધું, એકલા નહીં, બધા ભક્તો સાથે મળી અને ભગવાનના પવિત્ર નામનું સંકીર્તન કરો. અને એ સંકીર્તન કરવાથી માયા એક ક્ષણમાં નષ્ટ થઈ જશે.
હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ.
આ માયા કથા સાંભળવામાં ડિસ્ટર્બ કરે છે, ખબર તમને? એનાથી બચવું હોય તો ગાઓ, એકદમ હૃદયને ખોલીને ગાઓ.
હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે,
હરે કૃષ્ણા, હરે કૃષ્ણા,
હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણ કૃષ્ણા, હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ
ગાવાનું છે. આ સાવણ નો અવાજ ધીમો આવી જાય ને એવી રીતે મહામંત્ર ગાવાનો છે. કારણ કે ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા ગાવું હોય તો પછી પ્રેમથી ગાવ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ
કીર્તન જે છે એકલાનું કલ્યાણ કરે છે, પણ માયા સાથેના યુદ્ધમાં લડવા માટે આ બ્રહ્માસ્ત્ર છે. આજની ભાષામાં કયો તો અણુ બોમ્બ છે. અણુ બોમ્બ જેમ ક્યારેય ફેલ ન જાય એમાં હરે કૃષ્ણ મહામંત્ર ક્યારેય ફેલ જાતો નથી. તમને ખબર, અમુક લોકોને આમ નિશાન લેતા ન આવડતું હોય, તમે એને કહો ગોલા ટાર્ગેટ ઉપર ગોળી મારવાની છે, એ મારી ન હોય કે એ મારવાનું આમ ને જાય આમ, એમ હરે કૃષ્ણ મહામંત્ર કદાચ ટાર્ગેટ થી લ્યો, એટલે ધ્યાનથી લ્યો તોય ભલે, અને કદાચ વગર ટાર્ગેટે લ્યો તોય ફળ પૂરેપૂરું આપશે. નિશાન લાગે તોય ભલે, ન લાગે તોય ભલે, આપણું કર્તવ્ય છે મહામંત્રને જપ કરવા, મહામંત્રને ગાવો અને મહામંત્રનું કીર્તન અને શ્રવણ કરવું, બસ. રિઝલ્ટ કૃષ્ણ આપશે, હે ને? અને ભક્તોના સંગમાં રહી અને મહામંત્રને ગાવું, આ તો કૃષ્ણ ભાવનામૃતનો એક બહુ મહત્વપૂર્ણ અંગ છે ભક્તો. કૃષ્ણ કોન્શિયસનેસ જે છે, કૃષ્ણ ભાવના, એ વાસ્તવમાં આના ઉપર ટકેલી છે. અને માનો પરીક્ષિત મહારાજ પૂછે કે તમે કહો છો કે ભગવાનના ભક્તોની કથા સાંભળવી જોઈએ, એ કથાથી ભગવત ભક્તિ વધે, પણ આવી ભક્તિ કોઈની વધી છે ખરી? આ ભક્તિ કરવા થાય છું તો કે છે ગીયતે પરમમ પુણ્યમ, આનું ગાન કરવાથી, આને સાંભળવા માત્રથી અવિદ્યાનો નાશ થઈ જાય છે. અને અવિદ્યા શું છે? અવિદ્યા એનું નામ છે જેને પાપ કહેવામાં આવે છે. અને અવિદ્યાનો એક અર્થ એ થાય જે વિદ્યાનો વિરોધી છે, અર્થાત આપણી અંદરના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી અને અવાસ્તવિક જ્ઞાનને જે પ્રકટ કરે છે એને અવિદ્યા કહેવામાં આવે છે. પણ જો કોઈ મહામંત્રનો આશ્રય લે, આ કૃષ્ણ ભાવનામૃતનો આશ્રય લે, તો એ વ્યક્તિની અવિદ્યા તરત નાશ થઈ જાય છે. એકદમ સરળ ભાષામાં જો આને સમજીએ ને ભક્તો, તો માની લો કોઈ વ્યક્તિ બહુ ભણેલો હોય અને ભણેલો વ્યક્તિ જ્યારે ભક્તિ કરે ત્યારે એમ થાય કે નહીં, આ તો બહુ ભણ્યો છે એટલે શાસ્ત્ર વાંચતા આવડે છે, એને બધું જ્ઞાન હશે, આ તે આવડતું હશે. પણ પ્રભુપાદજીએ આ કૃષ્ણ ભાવનાનો પ્રચાર પ્રસાર કર્યો ભક્તો, જે લોકોએ ક્યારેય સ્કૂલ નથી જોઈ એવા લોકો આજે સંસ્કૃતમાં પ્રવચન આપે છે. જે લોકો કોલેજ સુધી નથી ભણ્યા એ લોકોએ તે ભાગવત સપ્તાહ એવી રીતે કરે કે એ કોલેજના નોલેજ વાળા લોકોને નીચે બેહીને સાંભળવું પડે. અને એનું મૂર્તિમાન ઉદાહરણ કુંડલ કૃષ્ણ પ્રભુ આપણી સામે બેઠા છે અહીં. ભક્તો, ભક્તિની અંદર ભણતરની કોઈ મહત્તા નથી. જો કોઈ આ મહામંત્રનો આશ્રય લે એની અવિદ્યાઓ એક ક્ષણમાં કપાઈ જાય છે. મહામંત્ર જપે, જેમ જેમ મહામંત્રને જપતા જાય હૃદય ચોખ્ખું થતું જાય, હૃદય શુદ્ધ થતું જાય, અને એ આ ભાગવત અને ગીતાના જે સાર તત્વ છે એને હૃદયમાં પ્રકટ કરી લે છે. કારણ દદામી બુદ્ધિ યોગમતમ, એ બુદ્ધિ ભગવાન કૃષ્ણ આપે છે. એટલા માટે અવિદ્યાને જો દૂર કરવી હોય, ખૂબ મહામંત્રને જપ કરો, ખૂબ જપ કરો, એનાથી જ ભગવાનના નામ સિવાય અજ્ઞાનને કાપવાનો સંસારમાં બીજો કોઈ રસ્તો નથી. હે, કારણ કે અજ્ઞાનની સામે જો જ્ઞાનને ઉપસ્થિત કરવામાં આવે તો એમાં તર્ક પ્રગટ થાય. હે ને, બહુ ઓછી સંભાવના છે કે જ્ઞાન દ્વારા એ અજ્ઞાનને કાપી શકાય. પણ મહામંત્રનો જો આશ્રય હોય, ભગવાનના ભક્તોની સંગતિ હોય, તો અવિદ્યાનો તરત નાશ થઈ જાય છે. અને આનું પ્રમાણ તો કહે છે ઋષિ ભી નારદ આદિ ભી. આ જેટલા જેટલા ઋષિઓ ગંગાના તટ ઉપર બેઠા છે એ પ્રત્યેક ઋષિઓ આજ કરે, શું કરે છે? ભગવાનની કથાઓને ગાતા રહે છે. અને બેઠેલા ઋષિઓ નહીં, એ બધાની અંદર જે મુખ્ય છે બ્રહ્માના પુત્ર નારદ, એક નામ સુખદેવ ગોસ્વામી લઈ રહ્યા છે કે ઋષિ ભી નારદ આદિ ભી. નારદ ઋષિ જેવા ભગવાનના મહાન ભક્તો તે ભગવાનના નામ સંકીર્તનના કારણે આ જગતની અંદર ખ્યાતિ પામ્યા છે. અને એ નારદજી તમે બધા લોકો જાણો છો કે નિત્ય પોતાની વીણા ઉપર ભગવાનના ગુણોનું કીર્તન કરતા રહે છે, ભગવાનના નામનું કીર્તન કરતા રહે છે અને ભગવાનની લીલાઓને ગાતા રહે છે. એટલા માટે હે સુખદેવ, હે પરીક્ષિત મહારાજ, જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્નના ઉત્તરમાં હું તમને પ્રહલાદ મહારાજનું ચરિત્ર કહીશ, જેમાં ભક્ત અને ભગવાન બંનેની કથાઓ છે. પણ એ પહેલા નત્વા કૃષ્ણાય મુનયે, એની પહેલા હું મારા ગુરુ વેદવ્યાસજીને પ્રણામ કરું છું, નત્વા નમન કરું છું કૃષ્ણાય વેદવ્યાસ મહારાજને. હે ને, કૃષ્ણના રંગ જેવો જેનો રંગ છે એટલે એનું એક નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. એ કૃષ્ણાય મુનયે એટલે એ કૃષ્ણ નામના જે મુનિ છે એને પ્રણામ કરી, સંબંધમાં મારા પિતાજી છે અને આધ્યાત્મિક સંબંધે મારા ગુરુ છે એમને પ્રણામ કરી અને આ કૃષ્ણ કથાનો હું આરંભ કરું છું. નિર્ગુણો પિહજ વ્યક્તો ભગવાન પ્રકૃતે પરહ, સ્વમાયા ગુણમ આવિષ્ય
बाध्य बाधकतां गतः।
बहुत सुंदर सुखदेव गोस्वामी जवाब आपे छे, निर्गुण। निर्गुण अर्थात जे प्रकृतिना गुणों थी परे छे। जो वो जीवन में ई भूल क्यारे न करवी जोई के निर्गुण नो अर्थ निराकार थाय छे, एवं नथी। निर्गुण नो अर्थ छे नितराम रूपे जस्य इति, जे नितराम गुणों थी ऊपर उठी चुक्या छे, मतलब गुण क्यारे एने प्रभावित नथी करता, एने कहे छे निर्गुण। निर्गुण नो अर्थ निराकार नथी, पण संस्कृत ना व्याकरण भणेला लोको क्यारेक क्यारेक व्याकरण नो उपयोग करी अने आवा जे शास्त्र ना शब्द छे ने मारी तोड़ी अने निराकारवाद मां बेसाड़े छे के निर्गुण नो अर्थ निराकार छे, क्यारे नथी। कारण के भक्त समाज आनो अर्थ करे छे, निर्गुण नो अर्थ छे जे गुणों थी परे छे। शुं काम परे छे? कारण के ई गुण नु निर्माण ई भगवान द्वारा करवामां आव्युं छे। અને કદાચ મારી ભૂલ થાય છે, ભગવાન દ્વારા નહીં, ભગવાનની એક નાની એવી શક્તિ પ્રકૃતિ આ ગુણોનું નિર્માણ કરે છે અને ગુણ અનુસાર જીવ શરીર પ્રાપ્ત કરે છે। તો આવી રીતે વિચાર કરો તો એ વ્યક્તિ ગુણોથી પ્રભાવિત હોઈ શકે ખરો? જેમ સુરત શહેરમાં કોઈ શેઠની બહુ મોટી ફેક્ટરી હોય, એ ફેક્ટરીમાં શેઠ હોય, પછી મેનેજર હોય, કારીગર હોય, છેલ્લે વોચમેન હોય, તો એ કંપનીમાં બધા માટે નિયમ હોય, 8 વાગે આવવું, આટલા ટાઈમે હાજર થવાનું, આ કરવાનું, તે એ નિયમ વોચમેન ને લાગુ પડે, મેનેજર ને લાગુ પડે, શેઠ ને લાગુ પડે જ નથી પડતો। શું કામ? કારણ કે એ માલિક છે, એને બનાવ્યું છે। એમ ગુણ કે પ્રકૃતિ જે કઈ કયો એની ઉત્પત્તિ ભગવાન દ્વારા થઈ છે, એટલા માટે એ ગુણ ભગવાનને ક્યારેય બાંધી શકતા નથી, એટલા માટે એનું એક નામ નિર્ગુણ છે। અને નિર્ગુણ છે એટલા માટે અજ, નિર્ગુણ છે એટલે એ અજ છે, એને ક્યારેય શરીર મળતું નથી। અને શરીર એને શું કામ મળે? તમે કહો છો શરીર નથી મળતું એટલે હું નિરાકાર છે, નહીં। અજ શબ્દનો અર્થ છે જે પ્રાકૃત શરીરમાં ક્યારેય પ્રકટ થતા નથી। નિર્ગુણ છે એટલે અજ છે, કારણ કે જોઈ પ્રકૃતિના ત્રણ ગુણોમાં હોત તો ભગવાનને પંચ મહાભૂતનું શરીર મળવું જોઈએ ને, પણ ભગવાન ક્યારેય પંચ મહાભૂતમાં આવતા નથી, એટલા માટે એનું એક નામ અજ છે। અને એને કહેવામાં આવે છે કે ભગવાન અજન્મા છે, ભગવાન ક્યારેય જન્મ લેતા નથી। અને આ વાતને પકડી અને નિરાકરવાદીઓ શું કહે છે? સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમાં ભગવાન અજ છે, જન્મથી પરે છે। જન્મથી પરે છે વાત સાચી, પણ કયા જન્મથી? આ સંસારમાં જે પંચભૂતના શરીરનો જન્મ થાય એવો જન્મ ભગવાનનો ક્યારેય નથી, એટલા માટે એનું એક નામ છે અજ, નહીં જન્મ નથી લેતા ક્યારેય। એ પ્રકટ થાય છે દેવકીના ગર્ભથી, યશોદાના ગર્ભથી, અને વળી પાછા આ સંસારમાંથી અપ્રકટ થઈ જાય છે। એક પ્રખ્યાત ઉદાહરણ જે હું હર કથામાં કહું છું કે સૂર્ય રોજ સવારમાં ઉદય થાય અને સાંજે અસ્ત થઈ જાય, તો કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આજે સૂર્યનો જન્મ થયો અને રાત પડતા સૂર્ય મરી ગયો, નહીં। સૂર્ય તો નિત્ય છે, એ કેવલ આપણી દ્રષ્ટિથી ઓજલ થઈ જાય છે, આપણને દેખાતો નથી, એટલે આપણે એમ માનવી છીએ સૂર્ય વયો ગયો, કોઈ એમ કે સૂર્ય મરી ગયો। વયો ગયો એનો અર્થ શું છે? એ છે પણ આપણી દ્રષ્ટિમાં નથી, એમ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે પણ આપણી દ્રષ્ટિમાં આવતું નથી। ભગવાનની એક નાની એવી શક્તિ સૂર્યને જોવાની ક્ષમતા નથી, તો પછી સાક્ષાત સચ્ચિદાનંદ ભગવાનને કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ જોઈ શકે? હા, ભક્તો જોઈ શકે છે, પણ અજ શબ્દથી એને સમજવાનું કે એ નિરાકાર છે, એ ક્યારેય જન્મ નથી લેતા, તો અવતારની ના બધી કથા ખોટી છે, નહીં। અજ શબ્દનો અર્થ છે નિર્ગુણ છે, ગુણમાં બંધાતા નથી, અને એટલા માટે એ જે શરીર લઈને આવે છે એ પ્રકૃતિના ત્રણ ગુણથી પરે છે એવું દિવ્ય સચ્ચિદાનંદ શરીર લઈને આવે છે। અને વાસ્તવમાં ભગવાનના સ્વરૂપને શરીર કહેવું એ મૂર્ખતા છે, કારણ કે ભગવાનનું શરીર નથી હોતું, એનું સ્વરૂપ હોય છે। સ્વરૂપ માને આપણે જેમ આત્મામાં શરીરમાં અંતર છે, એમ ભગવાનના આત્મામાં શરીરમાં અંતર છે નહીં। એનો આત્મા કયો તો એ જ છે, એનું શરીર કયો તો એ જ છે, બધું એકનો એક જ છે, એ છે સચ્ચિદાનંદ। અને અજ, અજ છે એટલે અવ્યક્ત છે, અજ છે એટલે અવ્યક્ત, અને અવ્યક્ત નો અર્થ એ લોકો નિરાકાર કરે છે, જે વ્યક્ત નથી, દેખાતા નથી, જ્યોતિ સ્વરૂપ નહીં. માયા દ્વારા બનેલા ઇન્દ્રિય દેહ થી ભગવાન મુક્ત છે, એને પોતાનું સ્વરૂપ છે. સ્વરૂપ માને જેમાં આત્મા અને શરીરનો ભેદ નથી હોતો એને સ્વરૂપ કહેવામાં આવે છે. આપણા આત્મા અને શરીરમાં ભેદ છે એટલે આનું નામ શરીર આપવામાં આવ્યું છે. શરીરનો અર્થ શું છે? જે પ્રતિ ક્ષણે ક્ષણ નષ્ટ થાય છે એને શરીર કહેવામાં આવે છે. આપણા મનમાં એવું હોય કે શરીર, દેહ, કાયા, કલેવર આ બધાના ભક્તો સંસ્કૃત વ્યાકરણથી જુઓ તો અલગ અલગ અર્થ છે. શરીર એટલે જે પ્રતિ ક્ષણ નાશ થઈ રહ્યું છે, પ્રતિ ક્ષણ જેનો વિનાશ થાય છે આ શરીર છે. અને આવું શરીર ભગવાનનું હોતું નથી, દિવ્ય શરીર છે. દિવ્ય માને જે કાળના પ્રભાવથી મુક્ત છે. એ ગડ્ઢા થાય તો મારે જેમ ધોળા ન થાય, એના વાળ ધોળા ન થાય, આપણે થાય છે શું કામ? કારણ કે આ દેહ માયાથી બનેલો છે, ભગવાન માયાથી નથી બન્યા. અને એનું સ્વરૂપ છે, સ્વરૂપ માત્ર ભગવાનને છે અને બીજું જીવાત્માને છે, અને બાકી બધા એ અવરૂપ છે જેને માયા કહેવામાં આવે છે. જે રૂપ છે નહીં છતાં દેખાય છે એટલા માટે એને અવરૂપ કહેવામાં આવે છે. અને આપણે શું માનવી છે કે આ શરીર જ મારું સ્વરૂપ છે, એમ. અને એટલે લઈ જાવીશ ક્યાં? પાર્લરમાં, એમ. આને સજાવો થોડુંક, આને હરખું કરો, એમ. એમ લાગવું જોઈએ કે ના ના આપણે ઠીક છીએ. આ કામ માયાબદ્ધ જીવ કરી શકે ભગવાન ક્યારેય કરે છે આવું? કારણ કે પોતાનામાં પોતે પૂર્ણ છે. તો આને એક બહુ સામાન્ય ઉદાહરણ દ્વારા જો સમજવાનો પ્રયાસ કરો, માનો આજે ગ્રંથો અહીંયા પડ્યા છે, હે, આ પુસ્તક છે, એ પુસ્તક વ્યક્ત છે, દેખાય છે અત્યારે સામે, વ્યક્ત અવસ્થામાં છે, કારણ કે એ લાકડામાંથી બનેલા છે. વાત સમજાય છે? આ પુસ્તક વ્યક્ત છે એનું કારણ શું છે? લાકડું. પુસ્તક લાકડામાંથી બન્યું છે, પુસ્તકનું કારણ લાકડું છે એવું કહી શકાય. બરાબર છે કે ખોટું છે? તો પુસ્તક જેમ લાકડામાંથી બન્યું એમ કોઈને કહેવામાં આવે કે ભગવાનનું કારણ બતાવો, ભગવાનની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, કોઈ કારણ એની પાછળ? એટલા માટે બ્રહ્માજી કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિર ગોવિંદ સર્વકારણ કારણમ. જો એ બ્રહ્માજી સ્વીકાર કરે છે આ જગતના પ્રથમ જીવ કે સર્વ કારણ કારણમ કોણ છે?
ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામે.
એ ગોવિંદ આદિ પુરુષ છે વાસ્તવમાં. એટલા માટે આ સંસારની અંદર જે કાંઈ વ્યક્ત વસ્તુ છે એની પાછળ કોઈ ને કોઈ કારણ છે. આપણું આ શરીર છે તો માતા પિતા એનું કારણ છે, હે. આ પુસ્તકો છે, લાકડું એનું કારણ છે. એટલા માટે જો તત્વથી વિચારો તો ભગવાનનું કોઈ કારણ છે નહીં, સર્વ કારણોનું કારણ જ પોતે છે. એટલા માટે એ ભગવાનને અવ્યક્ત કહેવામાં આવે છે, જે ભગવાનથી આ સંસારની પ્રત્યેક વસ્તુઓ વ્યક્ત રૂપમાં આવે છે. અને છતાં મૂર્ખ વ્યક્તિઓ આના અર્થો કરે છે. અવ્યક્ત માને નિરાકાર, ભગવાન એક પ્રકાશ છે, જ્યોતિ છે. જ્યોતિમાંથી કઈ બને? આ ફોક્સ કદાચ 100 વર્ષ અહીં ચાલુ રાખો આમાંથી કઈ બને? અમુકના મચ્છર બિચારા મરી જાય અહીં, કેટલાય ડગલો થઈ જાય. વ્યક્ત માંથી જ બધું વ્યક્ત થાય છે, અને સર્વ કારણોનું કારણ હોવાથી ભગવાનને અવ્યક્ત કહેવામાં આવે છે. અને કહે છે, બાધ્ય બાધક તામ ગતઃ. બાધ્યનો અર્થ છે હારવું, અને બાધકનો અર્થ છે જીતવું. ક્યારેક ભગવાન દેવતાઓને જીતાડે છે અને અસુરોને હરાવે છે. તો ભગવાન જ ગુણોના નિયંતા છે, બધા ગુણને એ કંટ્રોલ કરે છે. સૃષ્ટિની સ્થિતિ, પાલન, સંહાર આના માટે ગુણ સ્વીકારે છે. અને એ જ ભગવાનના ત્રણ રૂપ બને છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી. ત્રણેય સત્વગુણ રજોગુણ અને તમોગુણને ગ્રહણ કરે છે અને આ સંસારનો ઉત્પત્તિ સ્થિતિ અને પાલન, પણ એ સ્થિતિ લઈ અને પાલન એ બધાનો કંટ્રોલ કોના હાથમાં છે? મૂળ કૃષ્ણના હાથમાં છે. અને સામાન્ય મનુષ્યની જેમ કાર્ય કરે, અહીંયા માનો આવે ભગવાન, તો ભગવાન ગીતામાં કહે છે કે હું જ્યારે જ્યારે અહીંયા આવું છું તો જે મૂઢ લોકો છે, ભગવાને તો ગીતામાં સંસ્કૃતમાં ગાળ્યું દીધી છે. બોલો, આ શ્લોક તેમ વાંચજો, સાતમા અધ્યાયનો છે. મૂઢા નરાધમ, આ સંસ્કૃતની ગાળ્યું છે. નરાધમ કોણ છે? નરાધમ તો કહે છે કે હું જ્યારે અહીંયા આવું છું ત્યારે મને સામાન્ય મનુષ્ય માની લે છે અને મારો દ્વેષ કરે છે, મારી ઈર્ષા કરે છે. આ બધા મૂઢ છે, આ મૂર્ખ્યાઓ છે બધા, જે મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. અને આવી રીતે ભગવાન બધા ગુણોના નિયંતા બની અને ગુણોની વધઘટ અનુસાર ભગવાન કાર્ય કરે છે. કેવી રીતે ગુણોની વધઘટ થાય છે? તો સુખદેવ ગોસ્વામી કહે છે,
જય કાલે તુ સત્વસ્ય દેવર્ષિ નજસો સુરા તમસો યક્ષ રક્ષાંસિ તત્કાલાનુગુણો ભજ.
કે માની લો, જયારે સત્વગુણ પ્રધાન હોય, જય કાલે, જય નો અર્થ છે સત્વ, સત્વગુણ જયારે પ્રધાન હોય ત્યારે દેવતાઓનો વિજય થાય છે. અને રજોગુણ જયારે પ્રધાન હોય ત્યારે અસુરો ફૂલે છે, ફાલે છે, જેમ કે સ્વર્ગ ઉપર શાસન લઈ લે છે, ત્રણેય લોકને પોતાના કંટ્રોલમાં કરી લે છે. રજોગુણ જયારે મુખ્ય હોય ત્યારે, અને તમોગુણ જયારે પ્રધાન હોય ત્યારે રાક્ષસો યક્ષો આ બધા ફૂલે ફાલે છે. તો ભગવાન બધાના હૃદયમાં સ્થિત રહી અને ત્રણેય ગુણોના ફળને પુષ્ટ કરે છે. પુષ્ટ કરવાનો અર્થ છે જેવો જેનો ગુણ એવી રીતે ભગવાન એને મદદ કરે છે. તો હવે આની ઉપરથી સિદ્ધાંત નીકળ્યો કે ભગવાનની મદદ જો તમારે જોતી હોય તો તમારે કયા ગુણમાં સ્થિત થવું પડે? હા, ત્રણેય ગુણમાં. જેવો ગુણ તમારા હૃદયમાં હશે એ ગુણ અનુસાર ભગવાન મદદ કરશે, ગુણના આધારે મદદ કરે છે. અને ક્યાં રહીને? તો કે હૃદયમાં, હૃદય છે પરમાત્માના રૂપમાં મદદ કરે છે. તો શિલ પ્રભુપાદજી આના વિષયમાં લખે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ક્યારેય કોઈનો પક્ષ લેતા નથી. બદ્ધ જીવ પ્રકૃતિના વિભિન્ન ગુણોને વશીભૂત રહે છે. પ્રકૃતિના જે ત્રણ ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ સંસારના પ્રત્યેક જીવોમાં હોય છે. તમે આ કથા બેઠ આવીને સાંભળો છો કારણ કે અત્યારે બેઠા છો એ બધા સત્વગુણમાં છો. ઘરે જઈને વિચાર આવશે એટલે મોડું થઈ ગયું કથામાં, કાલે અમારે ઓફિસ જવાનું 7 વાગે. હે, વળી રજોગુણ, લાલસા સંસારમાંથી કંઈક પ્રાપ્ત કરવાની. અને કાલે કથામાં આવતા હોય અને વિચાર ફરે, હાલો નાનપા નવી સિનેમા બની છે જરાક જોતા આવી કથા, તો પછી આવડા રેકોર્ડિંગ કરે છે ને, સાંભળી લેશું પછી. હે, તમો ગુણની અંદર આવીશ. ભક્તો, આ સામાન્ય ક્રિયા માટે આપણા જીવનમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધું આ ત્રણ ગુણોના કારણે થાય છે. કારણ કે ત્રણેય ગુણ આપણી અંદર બેઠા બેઠા આપણને કહે, માનો તમો ગુણ જેના હોય એને શું કે, કથામ નહીં ઓલપા, એને રસ્તો બદલાવે. રજોગુણ વાળાને કે આણપા નહીં ઓફિસે આમ લાલચમાં, અને સત્વગુણ વાળાને કે આપણે મંદિર. આ બધું કાર્ય ગુણોના પ્રભાવમાં થાય છે અને પ્રત્યેક જીવ ગુણોને વશીભૂત છે. ગુણોથી મુક્ત એક જ વ્યક્તિ છે, કૃષ્ણ. અને ગુણોથી મુક્ત થઈ શકે કૃષ્ણના ભક્તો, એની સિવાયના બધા ગુણોથી બંધાયેલા છે. તો કહે છે કે એ પ્રકૃતિની પાછળ ભગવાનનો હાથ રહે છે. એક પ્રશ્ન થાય, માનો આ બધું ગુણ કરે છે તો ભાઈ ગુણને સજા આપો, ગુણને નરકમાં મોકલો, અમને શું કામ હેરાન કરો? બધું કામ જો ગુણ કરતા હોય તો ભાઈ સજા આપણને ન મળવી જોઈએ, ગુણને મળવી જોઈએ. અને વાસ્તવમાં એ ગુણનો કંટ્રોલ ભગવાન કરે છે. તો પછી હિસાબ તો ભગવાનનો છે, વહીવટામાં આપણે કઈ પડવા જેવું? એક તો સમજાતું નથી અને ઉપરથી હવે ખબર પડી કે આમાં પડવા જેવું નથી. એવું નથી ભક્તો, પ્રકૃતિ દ્વારા જ્યારે શરીર મળે છે અને શરીરમાં કોઈ ગુણ આવે છે તો એ ગુણ અનુસાર ભગવાન એને ધક્કો મારે છે. માનો કોઈનામાં સત્વગુણ આવે છે તો ભગવાન એને એ પ્રમાણે મદદ કરે છે, રજોગુણ વાળાને એ પ્રમાણે મદદ કરે અને તમોગુણ વાળાને એ અનુસાર મદદ કરે છે. તો જે કાંઈ મદદ આપણને મળી રહી છે એ ભગવાનનો પક્ષપાત નથી, પણ એ આપણા ગુણોનું ફળ છે. હવે તમને હું સીધી ભાષામાં આ બધી વાત કરું, આ હું કાંઈ ગુણોનું બોલો પણ તમારું મુખમંડળ જોતા એવું લાગે છે કે આ તમને બેઠું નથી, બરાબર છે ને? પ્રકૃતિના જે ગુણો છે એ બધાની અંદર હોય છે, કોઈનામાં સત્વગુણ, કોઈમાં તમોગુણ ને કોઈમાં રજોગુણ. જેવો ગુણ હોય એટલી ભગવાન મદદ કરે, સીધું આ સમજવાનું છે. તો એક પ્રશ્ન થાય કે તો એ ગુણ ક્યાંથી આવ્યા? ગુણ પ્રકૃતિ આપે છે, બરાબર છે? તો આનો હજી સરળ અર્થ જો તમને સમજાવું તો એ છે કે આપણે જેવી જેવી ઈચ્છા રાખશું એવી ભગવાન મદદ કરશે. તમારે ભક્ત બનવું છે, ભગવાન ભક્ત બનાવશે. તમારે આતંકવાદી બનવું છે, ભગવાન એમાં સહાય કરશે. તમે વિચારો, બધાના હૃદયમાં જો પરમાત્મા છે તો એ જે આતંકવાદીઓ બીજાને મારી નાખે એના હૃદયમાં ભગવાન નથી, તો એને કેમ એવી ઈચ્છા કરાવે છે કે જાને ભાઈ ઓલા ભારત વાળાને મારો, અમેરિકા વાળાને મારો? શું આ ઈચ્છા ભગવાન કરાવે છે? નહીં, ઈચ્છા ગુણમાંથી પ્રકટ થાય છે. જેવો ગુણ એવી ઈચ્છા, અને ભગવાન તો ગુણ અનુસાર મદદ કરે છે. એટલા માટે તમે સમજો કે ભગવાન ક્યારેય પ્રકૃતિના ગુણોથી બંધાતા નથી. બંધાયેલું કોણ છે? જીવ. ભગવાન તો મુક્ત છે તો ક્યારેય એનાથી પ્રભાવિત થતા નથી. જીવમાં ગુણ, કારણ કે પ્રકૃતિ દ્વારા બદ્ધ છે, તો પ્રત્યેક વ્યક્તિ પ્રકૃતિના ગુણોના પ્રભાવમાં કાર્ય કરે છે અને એ ગુણોની વિવિધતા અનુસાર ક્યારેક દેવતા તો ક્યારેક અસુરો જીતેલા દેખાય છે. તમે જુઓ ભાગવતમમાં એવું નથી કે હર સમય દેવતાઓ વિજયી થાય છે, ક્યારેક ક્યારેક દેવતાઓને બહુ મોટી હાર સહન કરવી પડે છે અને અસુરો વિજય થઈ જાય છે. તો આ બધું થવા પાછળનું કારણ ગુણ છે, ભગવાન નથી. કોઈને એમ હોય કે ભગવાન જો અસુરોને જીતાવે છે, દેવતાઓને જીતાવે છે, તો આ વાતમાં કોઈ તથ્ય નથી. અને ક્યારેય એવું નથી થતું કે એ ત્રણેય ગુણ એક હારે કાર્યશીલ હોય. માની લો કે સત્વગુણ અત્યારે ચાલતો હોય તો એની હારે રજોગુણ ચાલુ નહીં થાય. ક્યારેય સત્વગુણ ચાલુ છે તો નિશ્ચિત દેવતાઓની જીત થવાની છે, રજોગુણ ચાલે છે તો દેવતાઓ હારશે, તમોગુણી વાળા હારશે અને રજોગુણી અસુરોની જીત થશે. અને તમોગુણ હોય ત્યારે ઓલા બે ડાઉન હશે, આ યક્ષો અને રાક્ષસોનું પ્રાધાન્ય વધેલું હશે. તો આ ગુણોની ક્રિયાઓ જે છે એ ઋતુ પરિવર્તન જેવી છે. શિયાળો ગયા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, એમ સત્વગુણ પછી રજોગુણ, રજોગુણથી તમોગુણ, તમોગુણથી વળી પાછો સત્વગુણ. અને ક્યારેક ક્યારેક આપણને આવું દેખાય છે કે ક્યારેક દેવતાઓ વિજયી થઈ ગયા, ક્યારેક અસુરો વિજયી થઈ ગયા. પણ સત્ય વાત એ છે કે ભગવાન કોઈનો પક્ષ લેતા નથી. તો છેલ્લી 20 મિનિટમાં મેં જે કાંઈ સમજાવ્યું એનો સાર એ છે કે આ જે કાંઈ હારજીત આપણને સંસારમાં દેખાય છે, કોઈને સારું અને કોઈને ખરાબ, આ બધું પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે, ભગવાનનો આમાં કોઈ હાથ છે નહીં. આજથી કોઈ દિવસ એવું કહેતા નહીં કે ભગવાને મારી હારે આવું શું કામ કર્યું, આ ભગવાનને જ કરતા, બધું ગુણોના કારણે થાય છે. સમજાય છે? તો કઈ રીતે આ ગુણ કાર્યશીલ છે એની ચર્ચા આપણે આવતીકાલના સત્રમાં કરશું, કારણ કે સમજવાનું ઘણું છે, સમય થઈ ચૂક્યો છે. અને આ જ રીતે જો શ્લોકો ચાલ્યા તો 7 દિવસમાં પ્રહલાદ મહારાજ નહીં આવે, હે ને? એટલે કાલથી કથા બહુ ઓછી વ્યાખ્યાઓ અને થોડી સ્પીડથી ચાલશે, અને આટલી બધી ફિલોસોફીમાં તમને અંદર નહીં લઈ જવામાં આવે, એટલે ચિંતા ન કરતા કે આપણે કાલે આવવું કે નહીં. અને કાલથી જ અથવા કથા પ્રારંભ થશે. તો અહીંયા આજની કથા, આજના સિટિંગનો સાર એ છે ભક્તો કે ભગવાન ક્યારેય પક્ષપાત કરતા નથી, સંસારમાં જે પક્ષપાત થઈ રહ્યો છે એ ગુણોના કારણે છે. બસ આટલું યાદ રાખીને કાલે 9 વાગે એક્ઝેક્ટ 9 વાગે સમયસર કથા ચાલુ થશે. આજે પ્રથમ દિવસ હતો અને પ્રથમ દિવસે મોડું થાય છે, પણ અમારા પ્રભુજીના મતે એ મોડું નથી, આ જ વહેલું છે. એટલા માટે આવતીકાલથી કમ્પ્લીટ 9 વાગ્યાથી ફરીથી આ જ સ્થાન પર અને જ્યાંથી આ કથાને વિરામ કરવામાં આવ્યો છે ત્યાંથી આ કથા પુનઃ